વાલા ભક્તો, છેલ્લા 3 દિવસથી આપણા મોક્ષના દાતા વાલા ગુરુજીની તબિયત ના તંદુરસ્ત છે, એના આજે એક સારા ગુડ ન્યૂઝ છે, એ મારે આપ સૌને આપવાના છે. ત્રણ દિવસથી ગુરુજી એવું કહેતા હતા કે સર્વ કરતા હતા મહારાજ, જે કરતા હશે એ સારું જ કરતા હશે, તમે કોઈ ચિંતા કરો, માં મને શાંતિથી આરામ કરવા દો અને તમે તમારું કામ ચાલુ રાખો. પરંતુ મહારાજને એવું લાગ્યું હશે કે હવે આમાં કંઈક પરિણામ લાવવું જોઈએ, તો ગઈકાલે ગુરુજીએ રિપોર્ટ કરાવવાની હા પાડી. આજ દિવસ સુધી તો નહીં કોઈ દવા, નહીં કોઈ રિપોર્ટ. કાલે ગુરુજીએ રિપોર્ટ કરાવવાની હા પાડી. આપણે એન્ડોસ્કોપી અને સોનોગ્રાફીના રિપોર્ટ લીધા. મહારાજની બહુ દયા, સોનોગ્રાફીમાં આનું કંઈક કારણ આપણને અત્યાર સુધી જે પકડાતું જ નહોતું કે શેને કારણે ગુરુજીની તબિયત આવી બગડેલી લથડેલી રહે છે, એનું એક કારણ એવું મળ્યું કે જે કારણ ખરેખર ચિંતા બિલકુલ ન કરાવે અને પ્રોપર સોલ્યુશન મળી જાય. સોનોગ્રાફીના રિપોર્ટમાં આપણને જાણવા મળ્યું છે કે ગુરુજીના શરીરમાં પથરી છે. એ એવી જગ્યાએ છે કે જે પથરી પાચન તંત્રને અવરોધ કરી રહી છે. એટલા માટે ગુરુજીને અત્યાર સુધી જે કંઈક તકલીફો હતી, આપણે એની સારામાં સારી ટ્રીટમેન્ટ થાય, હજી પણ વધારે સારું નિદાન થાય, એનો ઈલાજ થાય, એટલા માટે વાલા ભક્તજનો, ગઈ રાત્રે તમે કોઈ નહોતા, તેમ છતાંય અમે બધા સંતો, થોડા બધા જાણીતા ડૉક્ટરો, આપણા આના માટેના જે માસ્ટર હોય, બધાએ ભેગા મળી એવો નિર્ણય લીધો છે કે વાલા ગુરુજી આજે બરોડા ગયા છે. ત્યાં ચોક્કસ નિદાન મળી રહે અને જે કરવી ઘટે એ સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે. એટલા માટે સૌથી સારી આનંદની વાત છે કે એક સારું નિદાન, એનો પરફેક્ટ હેતુ આપણને ભગવાને આપી દીધો કે જે ચિંતાનો કોઈ વિષય નહીં હોવાથી આજે આપણે બધા જ વાલા વાલા મહારાજને એકવાર જોરદાર થેન્ક યુ કહેશું. વાલા ભક્તો, આપણે હવ મહારાજને થેન્ક યુ કહેવા માટેની ધૂન બોલવાની છે. શેની? મને પ્રાર્થનાની તો કરવાની ગુરુજી કાયમ ના પાડે છે કે તારે એવી ધૂન મારા માટે કરવાની નહીં, કરાવડાવવાની નહીં, પણ થેન્ક યુની મને ના નથી પાડી. સમજી ગયા ને? તો બધા જ આપણે બધા વાલા વાલા મહારાજને થેન્ક યુ માટે એક ધૂન કરીશું કે મહારાજ, તમે બહુ પરમ કૃપાળુ છો. આ હજારો ભાઈઓ ભાઈઓના મનમાં એક પ્રશ્ન ઘોળાતો હતો કે શું થયું છે, શું થયું છે. તમે અમને લોકોને એક સારો ચોક્કસ રસ્તો બતાવી દીધો, અને એ પણ એવો ઈઝી કે જે બધી જ ટ્રીટમેન્ટ થઈ શકે. અહીંયા ધીરુભાઈ કોટડીયા બેઠા છે, સુરતવાળા, એ પણ આ વિશે ખૂબ જાણકાર છે. કાલે એમને પણ બોલાવ્યા હતા, એમણે પણ બધું જોયું જાણ્યું. મને અત્યારે ફરી પાછું એકવાર કીધું કે સ્વામી, આમાં એવી કશી જ ચિંતાની બાબત છે જ નહીં જે ઈઝીમાં ઈઝી આજની ટેકનોલોજીમાં થઈ શકે, એવી આ બધી જ મેટર છે. ભગવાને આપણું ખૂબ જ રાખ્યું છે, ખૂબ જ રાખ્યું છે. એકવાર ફરી મહારાજને ધ્વજથી વધાવો. વાલા મહારાજ, તમે પરમ કૃપાળુ છો, અમારી પરીક્ષા કરો છો, કસોટી કરો છો, પરંતુ તમે જ પાછા પાર ઉતારો છો. બસ બસ, એક ગઝલની પંક્તિ મને યાદ આવે છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી, પણ ડૂબી જાવ જ્યારે હું ત્યારે તું જ લઈ જાય છે સામે કિનારે. એ પરમબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિજી મહારાજની આપણા સૌ ઉપર એમની મોટી કૃપા છે. હાલો એક ધૂન કરીએ અને વાલા વાલા મહારાજને થેન્ક યુ કહીએ. રાઈટ. સ્વામી નારાયણ મારા વાલા, સ્વામી નારાયણ મારા વાલા,
નારાયણ મારા વાલા, સ્વામી નારાયણ મારા વાલા,
સ્વામી નારાયણ મારા વાલા, સ્વામી
મારા બાલા, સ્વામી નારાયણ મારા બાલા.
વાલા ભક્તો, આજ દિન સુધી હું અને તમે આપણે બધા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપાથી જ એમના આટલા સારા અને વાલા બની શક્યા છે. સાવ સાચી પરમ સત્ય હકીકત વાત એ છે કે આમાં આપણો પુરુષાર્થ માત્ર 2-5% છે અને 95% કન્સેશન મારો વાલો આપી રહ્યા છે. છવ્વીસમી શિબિર સાગર મહોત્સવ મને ને તમને રોજ રોજ અનહદ આનંદનો સાગર પૂરો પાડી રહ્યા છે. અનેક પ્રેરણાની ગંગોત્રી વહાવી રહ્યો છે. રોજ રોજ એક પછી એક એવા અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કે જે આપણા માટે જીવનના અમૂલક સંભારણા સમાન છે, જે બહુ જ પરમાત્માના કૃપાપાત્ર સદનસીબ આત્માઓ હોય એને આ બધો દિવ્ય ભાવ થાય, એને આવો લાભ મળે. બાકી ના તો સંસારની જરી કમથી તકલીફ, થોડીક ઈચ્છા, થોડી કમથી વાસના, એને કારણે આવો દિવ્ય લાભ જાતો કરીને પણ સંસારના કુરણા કૂટે. ભગવાનની બહુ જ દયા, આપણને બધાને મહારાજે એમના મય રાખ્યા છે. વાલા ભક્તજનો, શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથે મને અને તમને ન્યાલ કરી દીધા છે. એમાંય 6.5 વર્ષથી ચાલતી આ કથા એ આપણા જીવનમાં એક બહુ જ મોટું નવું સોપાન ઉમેરી ગઈ છે. આપણા જીવનનો એમણે જીર્ણોદ્ધાર કરી નાખ્યો. આખા સત્સંગની રોનકમાં બદલાવ આવી જાય એવડું મોટું આ કથાએ કામ કર્યું છે. પરંતુ જે ગ્રંથ દ્વારા આ કથા થઈ શકી, જે ગ્રંથના માધ્યમથી આપણને આટલો બધો લાભ થયો, એ આ મારી બાજુમાં બિરાજમાન ગ્રંથ સ્વરૂપ શ્રી હરિજી મહારાજને એકવાર ધજા પતાકાથી વધાવવાના છે. હે પ્રભુ, તમે અમને ગ્રંથ સ્વરૂપે સાક્ષાત મળ્યા છો. આ જે દેખાય છે ને વાલા ભક્તજનો, એ આધારાનંદ સ્વામીએ લખેલા હસ્તપ્રત ઓરિજિનલ સ્વરૂપે જે ગ્રંથ ગણાય એ છે. લખતા 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 આટલા પાનાની સાઈજ, આટલી હાઈટ થાય એ કેટલી મહેનત માંગતી એ તો તમે કહો. આગળ જતા કોઈ પણ સમયે આજથી 1000 વર્ષ પછી આ ગ્રંથને ઊણી આંચ ન આવે એવી આપણા વાલા ગુરુજી અને સંપ્રદાયના સુજ્ઞ સંતો બહુ જ સારી કેર લઈ રહ્યા છે. પરંતુ એક વિચાર એવો આવ્યો, કાલે એવું બન્યું કે આ ગ્રંથ જ્યાં બિરાજમાન હોય ત્યાં આગ લાગે, એવું કોઈ ફ્લડ આવે તો. એટલે આના માટે વાલા ભાઈઓ, આપણા ગુરુજીએ 2 અદ્ભુત ડિસિઝન લીધા. એક, આ ગ્રંથને સ્કેન કરી એની જે ઓરિજિનલ કોપી હોય એને એવી જગ્યાએ રાખી મૂકવાની કે કદાચ આ પત્રાત્મક રૂપે જે છે એનો કોઈ કાળે નાશ થાય અથવા તો કોઈ ઈજા થાય તો પણ આધારાનંદ સ્વામીએ આપેલી એ દિવ્ય પ્રસાદી દુનિયામાંથી કોઈ દિવસ લુપ્ત ન જ થાય. અરે એ તો હોય, પરંતુ આ સ્વરૂપનું શું? એટલે એનો એક બીજો ઉપાય વાલા ભક્તજનો આપણા ગુરુજી અપનાવ્યો છે. એક એવી ધાતુ છે જેને ટિટેનિયમ કહે છે. એ ધાતુમાં એટલી કેપેસિટી છે કે ધરતીમાંથી પહેલો લાવારસ નીકળે છે ને, જેમાંથી આ ડુંગરા બને છે કાળમીન પથ્થર જેવો, એ લાવારસ લગભગ આ દુનિયાની તમામ વસ્તુઓને બાળી દે. પરંતુ ટિટેનિયમ એક એવી ધાતુ છે કે લાવારસ એના ઉપર આવી જાય ને, લાવારસમાં એ પડી જાય ને તો એને કાંઈ ન થાય. એ ટિટેનિયમ ધાતુના સેમ ટુ સેમ આવા જ પતરા ગુરુજીએ ચાઇનાથી મગાયા અને એ પત્રામાં સેમ ટુ સેમ આ ગ્રંથોમાં આધારાનંદ સ્વામીના જે ઓરિજિનલ અક્ષરો હોય એવા જ કોતરાઈ જાય અને આવો અદ્ભુત સેમ ટુ સેમ ટિટેનિયમનો ગ્રંથ બની જાય, એનું કામ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહ્યું છે. જ્યારે આ કામ કરવા માટે આપણે બધા ખૂબ શોધખોળ કરતા હતા ત્યારે વાલા ભક્તજનો, આજે હું એ વાત અવશ્ય કહીશ કે આપણા ધીરુભાઈ કોટડીયા સ્વામિનારાયણ ભગવાનના સહજાનંદી સિંહ જેવા એક હરિભગત અહીંયા બેઠા છે, રાજકોટ ગુરુકુલ સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજના બહુ કૃપાપાત્ર છે. એમની પાસે જે ટેકનોલોજી છે, એમને જે આ વિષયનું જ્ઞાન છે, તેઓ પોતાની કંપનીમાં આનો જે ઉપયોગ કરે છે, એમણે આપણને આમાં સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. માત્ર એમની બુદ્ધિનો, એમના અનુભવનો, એમની કળા કુશળતાનો નહીં, ભાલા ભક્તો એ એવા ભગવાનના ભક્ત છે, એને આની પૂરેપૂરી કિંમત સમજાય છે કે આ કેટલી મોટી અમૂલ્ય વસ્તુ કહેવાય, અને આ જો જળવાઈ રહે તો એ કેટલું સારું કહેવાય. તો એ જે આપણે ટિટેનિયમના પતરા ઉપર આને ઓરિજિનલ જે કંડારવાનું હતું એનું જે લેસર મશીન આવે, એ મશીન ધીરુભાઈ કોટડિયાએ સપ્રેમ ભેટ અર્પણ કરીને કામ કરાવ્યું છે. એટલે વાલા ભક્તો, આપણને એવું લાગે કે હે વાલા મહારાજ, તમારી કૃપાનો કોઈ પાર નથી કે તમે જે આ ધરતી ઉપર આવીને કરી ગયા એ કાયમને માટે કરોડોનું કલ્યાણ કરતું રહે એવા તમે જ આઈડિયાઓ આપો છો, એવા તમે કામ કરાવો છો. ત્યારે મને એ પંક્તિ કહેવાનું મન થાય છે, રાજી થવાનું પોતે કરીને રાજી થાવો છો, કેવા કૃપાળુ. એ પરબ્રહ્મ પરમાત્માની કૃપા છે. હવે એકદમ પર્ટિક્યુલર આપણને ટચ થાય એ પોઈન્ટ ઉપર આવું છું. હું ને તમે આને ટિટેનિયમના બનાવી નાખીએ, આને લાખ લાખ વર્ષની કે 10 લાખ વર્ષની આવરદાવાળું કરી નાખીએ, એ બધી જ સેવા ભાવિ પેઢી માટે છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન અને આધારાનંદ સ્વામી જેવા મુક્તો ફક્ત અને ફક્ત આનો પ્રચાર થાય, દુનિયા સુધી આ વાત જાય એટલા માટે જ નહોતા આવ્યા. પ્રચાર પણ જીવના કલ્યાણ માટે કરવાનો એમનો આશય હતો. ખરેખર પ્રચાર થાય, આ બધું સચવાય રહે, એ તો માર્ગ છે, મંજિલ છે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણે સૌ જેવા છે એવા જાણીએ, માણીએ, ભજીએ અને પામીએ. એના માટે તો આપણે ખુદ એનો ઉપયોગ કરીએ, એ બહુ જરૂરી છે. એટલા માટે આપણે 6.5 વર્ષ એની કથા સાંભળી, જાણી, માણી. શરૂઆતમાં ગુરુજીએ પહેલી વાર પુરુષ ચરણ મહોત્સવ કર્યો ત્યારે પણ આપણે બધાએ ખૂબ પાઠ કર્યા, અને ત્યાર પછી પણ આજ દિવસ સુધી એ કામ થતું રહ્યું. આપણે બધા એ બાબતમાં પરમાત્માના ગુરુજીના ઋણી છીએ કે તમે અમને કાયમ એવા એવા આઈડિયાઓ આપો છો કે જેનાથી મહારાજનો હેતુ સરે અને અમારું ભલું થાય. આવડા મોટા ગ્રંથનું પુરસ્ચરણ કરવું હોય તો એ પુરસ્ચરણના વિધિ મુજબ એના 20 પાઠ થવા જોઈએ. કેટલા પાઠ? કોઈ વ્યક્તિ એના 20 વખત આવર્તન કરે ત્યારે એનું પુરસ્ચરણ થાય. જ્યારે આપણે પહેલી વખત એ પુરસ્ચરણ મહોત્સવ કર્યો ત્યારે વાલા ગુરુજી આપણા મંડળના ભાવિલા સ્વામીને આજ્ઞા કરી હતી કે સ્વામી, તમને અમે બધી રીતે ફ્રી કરી દઈએ, તમે અમને આ કામ કરી આપશો. અને વાલા ભક્તજનો, આપણા ભાવિલા સ્વામી બીડું ઝડપ્યું હતું. એકલા હાથે 1,02,551 ચોપાઈનો આ ગ્રંથ, એનું ગુજરાતી વાંચનના 20 પારાયણ આપણા ભાવિલા સ્વામીએ પૂરા કર્યા હતા. હવે એ તો પુરસ્ચરણ થઈ ગયો, પરંતુ આ કથા પૂરી થવાના ભણકારા વાગવા માંડ્યા એટલે ગુરુજીએ ફરી એક વખત ભાવિલા સ્વામીને કીધું કે ભાવિલા સ્વામી, તમને એમાં બહુ સુખ આવ્યું હતું, મહારાજે તમને એમાં બહુ મજા આપી હતી, આનંદ આપ્યો હતો, તો આપણે 29 પૂરનું આ ગ્રંથ છે, તો તમે જો બીજા 9 પાઠ કરી દો ને તો 20+9 કેટલા થાય? 29 પૂરના ગ્રંથના 29 પારાયણ થઈ જાય તો. અને આજ મને કહેતા અનહદ આનંદ છે. વાલા ભાઈઓ, કથા પૂરી થાય એ પહેલા ભાવિલા સ્વામીએ 29 પાઠ પૂરા કરી દીધા છે. અને હવે સાંભળો, વળી ગુરુજીએ જ્યારે આપણે આ મહોત્સવ નક્કી કર્યો ત્યારે એક વિચાર આપ્યો કે ભાવેલા સ્વામીએ તો 29 પાઠ કર્યા, આમાંથી એવા કોઈ નથી કે જે 29 પાઠ એકલા પૂરા કરી શકે, પણ આપણે બધા ભેગા થઈને એવું કંઈક આયોજન કરો ને સંતો, સામૂહિક આપણે પાઠ કરીએ અને ભજન થાય શિબિર દરમિયાન, હવને મહારાજના લીલા ચરિત્રોમય રહેવાય. ધીરુભાઈ, આજે મને કહેતા આનંદ થાય છે કે આ શિબિર અને મહોત્સવ દરમિયાન જે આયોજન થયું અને આ બધા જ ભક્તજનોને આપણે એક એક તરંગ આપી દીધો અને એના 10-10 આવર્તન કરવા, એથી વધારે થાય એટલા કરવા, એ જે ગોઠવણ થઈ હતી એ મુજબ અત્યારે મારી પાસે આંકડો આવ્યો છે કે આ હજારો હરિભક્તોએ થઈને જે ભજન ઉપાડ્યું, જે ભજન ઉપાડ્યું, શ્રી હરિચરિત્રામૃત સાગરના 30 પાઠ પૂરા થયા. હું એટલે કહેતો હતો, હે વાલા મહારાજ, રાજી થવાનું પોતે કરીને રાજી થાવો છો, કેવા કૃપાળુ. અમે તમારા ઋણી રહીશું, તમે જ તમારા તરફ અમને દોરી રહ્યા છો, ખેંચી રહ્યા છો, પ્રકાશી રહ્યા છો, કૃપા પ્રસાદ વહેંચી રહ્યા છો. આજે એ પાઠનું સમાપન આપણે કરવા માટેનો આ વિધિ કરવા જઈ રહ્યા છીએ. હવે અત્યારે તમને જે કાગળ આપવામાં આવ્યા છે એના તમે એક વખત એ પાઠ કરી નાખો બધા જ, એટલે હરિચરિત્રામૃત સાગરના બીજા 2 આવર્તન લાગી જશે, 30+2 32 પાઠ પૂરા થશે. હવે આવું સરસ ભગવાનને રાજી કરવાનું કામ શરૂ કરીએ એ પહેલાં હું અમારા વાલા ભાવિલા સ્વામીને જ બોલાવીશ કે સ્વામી તમે તો ગજબ કર્યો છે. સ્વામી આવે, સ્વામી મહારાજનું પૂજન કરે અને હરિભક્તો માટે આપણે જે સંભારણું ગુરુજીએ કરાવડાવ્યું છે એ સ્વામી જ મહારાજને અર્પણ કરશે.
હરિ ઓમ સહસ્ર સહસ્રાક્ષ સહસ્રપાત સર્વત સ્પ્રીત્વાંગુલમ પુરુક વેદ ગું ગર્વાદ્ભૂત ભાવ્યમાુતા મૃતશેષાનુદન્નેનાતિરોહતિ એતાવાદશ મહિમાતો
વાલા ભક્તો, ગુરુજી અમને એક આઈડિયા આપ્યો એ કે વાલા સંતો, કદાચ તમે આ 1000 રૂપિયાનો હાર તૈયાર કરાવડાવો. કેટલા રૂપિયાનો? 1000. અરે 5000 રૂપિયામાં બને એટલો મોંઘો ફૂલનો હાર કરો તો પણ એ 24 કલાકમાં નકામો થઈ જાય, પછી તો આપણે એને કાયમ એવો ને એવો સાચવી શકતા નથી. મારે આટલું બધું ભજન કરનારા હરિભક્તોને એક એવો હાર પહેરાવવો છે કે વર્ષોના વર્ષો જાય તો એવો ને એવો રે. એનું નામ છે આ પવિત્રાના હાર. ગુરુજીએ ચોઈસ કરી છે. હું ભાવિલા સ્વામીને પ્રાર્થના કરીશ, સ્વામી આપ વાલા મહારાજને એ આખે આખો જે આ થપ્પો છે ને એ બધો ભગવાનને સ્વામી આપ અર્પણ કરો, પછી આપણા વાલા ભક્તોના શ્રીકંઠમાં મારા પ્રભુના પ્યારા પરમહંસો તમને પહેરાવવા આવશે. વાહ ભાઈ વાહ, બોલો સ્વામી નારાયણ ભગવાન.
વાલા ભક્તો, હવે પૂજ્ય ભાવિલા સ્વામી પૂજ્ય દયાળુ સ્વામી ને મહારાજ ની પ્રસાદી નો આ પવિત્ર નો હાર પહેરાવશે. બોલો ઘનશ્યામ મહારાજ.
વાલા ભક્તો, આજે જો અહીંયા ગુરુજી બેઠા હોત તો ભાવિલા સ્વામી ઉપર વારી જાત. વારી જાત કે ન વારી જાત? હવે હું તો ગુરુજીનો દીકરો છું, એટલે હું એક ગુરુજીના દીકરાને નાતે ગુરુજી વતી ભાવિલા સ્વામીને પહેલો હાર પહેરાવી દો.
બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, હવે પૂજ્ય દયાળુ સ્વામી સર્વે સંતોને પણ આ પવિત્રના હાર પહેરાવશે, તો હું વિનંતી કરીશ પૂજ્ય મુનિ બાપા તેમજ પૂજ્ય વાલા સ્વામી આદિ સર્વે સંતો અહીંયા આગળ પૂજ્ય દયાળુ સ્વામી પાસે પધારશે અને
સ્વામી અહીં તમે ઉભા રહો. બધા સંતો આવે એને ભાવિલા સ્વામી હાર પહેરાવશે અને હાર પહેરી રહી સંતોએ હરિભક્તોને હાર પહેરાવવા માટે ત્યાં જવાનું.
કહો અમારા ભાગ્ય અપાર કહેતા બ્રહ્મા થાકે
ગુરુજીએ બે પ્રકારના કલર પસંદ કર્યા છે તમારા માટે. કેસરી એનો મતલબ સમજી ગયા, કેસરિયા કરવાના છો ભગવાન સ્વામિનારાયણ માટે. કેસરીયો કલર તમારે માટે છે. અને બહેનોને જરાક વધારે ભપકારદાર ડાર્ક ગમે ને તો ગુરુજી એના માટે પેલો ગુલાબી પસંદ કર્યો છે. તમારે બધાને કેસરીયો કલર મતલબ ભગવાન માટે કેસરિયા કરવાના છે. અને પેલો ગુલાબી બહેનો માટે છે. બહેનોએ પોતાનું દિલ મારા વાલાને અર્થે ગુલાબી કરવાનું છે. તો ભાવિલા સ્વામીને હું પછી પ્રાર્થના કરીશ કે સ્વામી બહેનો માટેના જે હાર છે એ પણ આખે આખો થપ્પો મારા વાલાજીને અર્પણ કરી આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ વાહ મહારાજ, રૂડ આશીર્વાદ દેજો, તમારી અખંડ ભક્તિ થાય.
લાખો લાખો ઉપકાર તમારા લાખો,
લાખો 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 ઉપકાર તમારા લાખો,
હે લાખો 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 ઉપકાર તમારા લાખો,
લાખો 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 ઉપકાર તમારા લાખો.
ભલે ભલે ઉઘાડી આપે, ભલે ભલે ઉઘાડી આપે બંધ અમારી આંખો,
લાખો 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 ઉપકાર તમારા લાખો,
લાખો 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 ઉપકાર તમારા લાખો. સાચે રહે વાળા માથી વધારે મમતા પિયા પે અમને પાયા,
બને ગુરુજી આપે અમને સાચે રહે વાળા માથી વધારે મમતા પિયા પે અમને પાયા.
મીઠા ઝેર સમો સંસાર, મીઠા ઝેર સમો સંસાર આપ કરાવ્યો કાચો,
લાખો 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 ઉપકાર તમારા.
પણ કેવા શોભવા લાગ્યા હો, એકવાર એલઈડી વાળા તમે બતાડો, આખી સભા બતાડો જો. હા હા, તમારી ધજા મારે લહેરાવી છે. આજની સભા રંગ બેરંગી, લહેરાવો લહેરાવો, તમે હતી લહેરાવો. સો મારા વાલાએ મેર કરી, બહુ સરસ. વાલા ભક્તો, હવે આપ સૌ શાંત ચિત્તે ભગવાનને યાદ કરી તમને જે તરંગ આપ્યો છે એનો એક પાઠ ભગવાનને યાદ કરીને ભાવસભર દિલથી કરી નાખો.
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, ખૂબ જ સરસ આપણે સૌએ સાગરનું પઠન કર્યું. હવે આપણે સૌ પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને આજની સાગર સાર કથામાં અવગાહન કરાવશે પૂજ્ય દયાળુ સ્વામી.
સ્વામી નારાયણો નીલકંઠો નારાયણો હરિ, હરિ કૃષ્ણશ્ચ સજાનંદ કૃષ્ણોસ્તુ મે શ્રુયતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ પરાત્પરાય મત પ્રકાશકાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. કારણ કારણાય શ્રી સ્વામિનારાયણાય પરબ્રહ્મણે નમઃ. સર્વાધારાય રાજાધિરાજાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. સર્વાત્મને મદાત્મને સર્વકર્ત્રે શ્રી સજાનંદ સ્વામીને નમઃ. સર્વેભ્યો મહામુક્તેભ્યો ગુરુચરણેભ્યઃ પ્રકટ સાધુ ભક્તેભ્યો નમો. વિક્રમ સંવત 2074 કારતક સુદ છઠ ગુરુવાર તારીખ 26 ઓક્ટોબર 2017 કુંડોલધામ કથા મંડપ. ગઈકાલે આપણે છેલ્લે સાગરસારની કથામાં એ જોયું હતું કે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં હતા તે દિવસે ભગવાન સ્વામિનારાયણની જયંતી આવી. સંતો અને ભક્તોએ ખૂબ ધામધૂમીથી મહારાજની બર્થડે ઉજવી. આપણે અહીંયા પણ કાલે અદ્ભુત સોહામણું એક દ્રશ્ય ખડું થયું. પહેલા સંતો અને ભક્તોએ બહુ સારી રીતે મહારાજની જયંતિનો એ પ્રસંગ આપણને તાદૃશ કરી આપ્યો. પછી શ્રી હરિ ગઢપુર પધાર્યા. ત્યાં એક દિવસ ગોપાળાનંદ સ્વામીને ઉદ્દેશીને ધર્મામૃત સંભળાયું. ધર્મામૃત મતલબ સ્વામિનારાયણ ભગવાનના જે ત્યાગીજનો છે એમના એકાંતિક ધર્મોની છણાવટ કરતો શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનો એક પાર્ટ. હાલમાં આપણા સંપ્રદાયમાં સત્સંગી જીવનનો એ 6 અધ્યાયનો એ ભાગ ધર્મામૃત એવા નામથી એક છોટી પુસ્તિકા રૂપે પ્રકાશિત થઈ અને અવેલેબલ છે, જે અમે બધા સંતો રોજ શિક્ષાપત્રીની સાથોસાથ એનું પણ પઠન પાઠન કરીએ એવી અમારી પુનિત પરંપરા વડવાઓએ પ્રવર્તાવેલી ચાલે છે. એ રોજ વાંચવાથી અમને ત્યાગી સાધુઓને રોજ એ યાદી આવે કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે અમને સાધુ તરીકે શું શું આજ્ઞાઓ કરી છે. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજ દિવસ સુધીની એ પરંપરા છે, એ બધા વડવાઓની આજ્ઞા છે કે સ્વામિનારાયણના ત્યાગીઓએ રોજ ધર્મામૃતના 2, 5, 10 શ્લોકો વાંચવા વિચારવા જોઈએ અને એ મુજબ પોતાનું જીવન જીવવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના ત્યાગી કે ગૃહી બધા જ આશ્રિતોએ રોજ શિક્ષાપત્રી વાંચવી જોઈએ, તો પરમાત્માની આજ્ઞા છે. તો આપણે બધા શિક્ષાપત્રીનો પણ પાઠ કરીએ, અમે ત્યાગીઓ ધર્મામૃતનો પણ પાઠ કરીએ, એવી આપણા જ ભલા માટેની આ પરંપરા છે. પછી નિત્યાનંદ સ્વામીને ઉદ્દેશીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ધોલેરાના ફુલીબાના લગ્ન કરમળ ગામમાં થયા હતા. તેઓ એવા મહાપ્રેમી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા એટલે તેમને પોતાના ત્યાં સાસરામાં અન્નકૂટોત્સવ કરાવવાની બહુ જ ઈચ્છા હતી. તેથી તેમણે તેમના પોતાના સગા ભાઈ બાપુજીભાઈ અને કઝિનભાઈ પૂજાભાઈ દ્વારા શ્રી હરિને તેની પ્રાર્થના કરી. મહારાજે તેમની તે પ્રાર્થના સ્વીકારી. અર્થાત ગામ કરમળમાં અન્નકૂટનો ઉત્સવ ફુલીબાના દરબારમાં કરવાનું પાસ થયું. પછી શ્રી હરિ બોટાદ, રાણપુર, લોયા અને ભેંસજાળ થઈને ગામ કરમળ પધાર્યા. ત્યાં પાણીનો પ્રશ્ન હોવાથી સ્વામિનારાયણ ભગવાનને પોતાના પ્રતાપે વરસાદ વરસાવી ગામમાં પાણીનો પ્રશ્ન હલ કરી દીધો. ત્યારબાદ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો. એ ઉત્સવ દરમિયાન એક દિવસ સંતોની પંક્તિ પડવાનો વખત થયો ત્યારે એક દુર્ઘટના સર્જાણી. શું સર્જાણું ભાઈ? તમે કહેશો એ જમાનામાં દુર્ઘટના બનતી હતી? હા, બનતી હતી બાપા. થોડા સંતોએ આવી મહારાજને એમ કહ્યું કે મહારાજ, આપણા બધા ત્યાગી સમાજમાં થોડું વર્ણ કે આશ્રમ ધર્મની બાબતે મતભેદ છે. અમુક સંતો એમ કહે છે કે ભાઈ, તમારે આ પંક્તિમાં પીરસવા નહીં આવવાનું. આજે એક આવો બખેડો ઊભો થયો છે. આપણા સંતોએ બે વિભાગ કર્યા છે. આજે રસોડા પણ બે થયા છે. કે મહારાજ, જરા એવું થયું છે, બે અલગ અલગ ચોકે અલગ અલગ રસોઈ બની છે અને સંતોએ અરસપરસ આવું જરાક વિચાર્યું છે કે આ પંક્તિમાં તમે નહીં ને એમાં અમે નહીં. તો હવે મારા સુજ્ઞ સહજાનંદ સ્વામી મહારાજે તરત તો એટલો જ નિર્ણય આપ્યો કે બહુ સારું, એવું કરો, પંક્તિઓ પડો અને અમે બેયમાં પીરસવા આવશું. જે તે ચોકાવાળા સંતો અમારી હારે પીરસવામાં સેવામાં જોડાઈ જાય, ઓ અહીંયાની ને આ અહીંયાની કાંઈ વાંધો નહીં. એ પ્રમાણે સંતોની પંક્તિ થઈ. એમાં એક વિભાગનું નામ સંતોએ પાડી રાખેલું હતું નરનારાયણવાળા, બીજાનું નામ હતું લક્ષ્મીનારાયણવાળા, એક ત્રીજો વિભાગ એ સમયે નહીં તો પછીના કોઈ વિભાગમાં એક વાસુદેવ નારાયણવાળા, આવા બધા વર્ણને ઉદ્દેશીને નામ વિભાજિત કરવામાં આવેલા. પછી એ પ્રમાણે પંક્તિ થઈ. શ્રી હરિજી મહારાજ પીરસવા પધાર્યા. બંને પક્ષના સંતોને પ્રેમથી જુદા જુદા પીરસીને જમાડ્યા. પણ જમાડ્યા પછી મારા વાલાએ સભા બોલાવી, હ કે આજે ફક્ત સંતોને એન્ટ્રી છે આ સભામાં, ગ્રસ્થો તમે આરામ કરો. હમણાં તમારે રાતના ઉજાગરા થાય છે તો તમે આજે આરામ કરો, આજે ખાલી સંતો. સંતોને લાગ્યું કે મારો વાલો હરિભગતને કાઢીને અમને એકલાને બોલાવે તો કાંઈક તો હોય, હો કાંઈક હોય. અને માય આજ જરાક પેલો આપણે જુદા ચોકાને જુદી પંક્તિને બખેડો કર્યો છે, લાગે છે કંઈક થશે, નવા જૂની કંઈક થશે. પછી એ સભામાં શ્રી હરિજી મહારાજે કહ્યું કે વાલા સંતો, તમે જ્યારે જુદા ચોકા જુદા વિભાગ કર્યા છે તો હું તમને આજ્ઞા કરું એ પ્રમાણે અહીંયા સભામાં પણ વિભાગ કરો. જે નરનારાયણ વિભાગવાળા ગણાતા હો તે આ બાજુ બેસો. એટલે બધા દોડાદોડ એ વિભાગવાળા ત્યાં ગોઠવાઈ ગયા. જે લક્ષ્મીનારાયણ વિભાગવાળા ગણાતા હો તે આ બીજી બાજુ બેસો. એટલે દોડાદોડ બે વિભાગ થઈ ગયા. તરત જ હો ઉત્સાહથી ગોઠવાઈ ગયા. આટલી સુધી તો બધાને એવું લાગ્યું કે વાહ, મહારાજે વિભાગ વેલિડ કરી દીધા, બહુ જ સરસ, આપણે કાયમ માટેનો આ પ્રશ્ન હલ થઈ જાય છે. આપણે આપણું, તમારું તમારું, તમારે અમારું નહીં ખાવાનું, અમારે તમારું નહીં ખાવાનું. પણ મહારાજ થોડી વાર ઉદાસ થઈને બેસી રહ્યા. મહારાજનો ચહેરાનું રીડિંગ કરતા હોવને એમ લાગ્યું કે હરે મહારાજને ગમતું ન હોય ને એવું લાગે છે. ને પછી ધીરે રહીને સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એ પરમાત્માના શબ્દો. આ સંપ્રદાય આ બ્રહ્માંડમાં જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યેક આશ્રિતોએ ધ્યાનમાં રાખવા જેવા છે. પછી મહારાજ એવું બોલ્યા, હવે એવું કરો, તમારામાંથી જેટલા સ્વામિનારાયણ વાળા હોય એ આવીને અમારી પાસે બેસો. ધડાકો બોલી ગયો. હવે મલકાઈ રહ્યા હતા એ હવે મરકાવાને બદલે જરાક જરાક મુરઝાવા લાગ્યા કે હવે અરર અર અર હવે. સંતો બધા શરમાઈ ગયા અને પછી બંને વિભાગમાંથી ઊભા થઈ સૌ કોઈ સ્વામિનારાયણ પરમાત્મા પાસે પધાર્યા. સૌએ માફી માગી કે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, અમે આપની આજ્ઞા મરજીનો કાંઈ વિચાર કર્યા વિના અમારી રીતે વિભાજન કરી નાખ્યા, અને અમે આપની આજ્ઞા મરજી જોયા વિના વર્ણને આટલું બધું પ્રાધાન્ય આપ્યું સારું ન છે, અથવા દેશ વિભાગને આટલું બધું પ્રાધાન્ય આપ્યું એ અમારી ભૂલ થઈ ગઈ, હે મહારાજ માફ કરજો, માફ કરજો, માફ કરજો. ખરેખર તો હે પ્રભુ અમે બધા તમારા છીએ. જ્યારે સંતોએ આ સમજણ સ્વીકારી, માફી માગી, બધા ભેગા બેઠા ત્યારે મારા વાલાજીએ એક આજ્ઞા કરી, તમે સૌ આજથી હવે અચ્યુત ગોત્રી છો. જે પરંપરામાં ગોત્ર ચાલ્યું આવતું હોય એ હવ હવના જે હોય એ બધા ભૂલી જાઓ. અચ્યુત એટલે ભગવાન, પરબ્રહ્મ પરમાત્માનું અચ્યુત એવું એક નામ છે, સ્વામિનારાયણ ભગવાનનું એ નામ. એટલે મહારાજે કીધું કે હવે પછી તમારું ગોત્ર કયું? અચ્યુત. મતલબ તમે સૌ સ્વામિનારાયણ ગોત્રવાળા છો, માટે બધાએ વિભાગનો કોઈ ડખો કર્યા વિના કાયમ હળી મળીને ભેગા રહેવાનું. હવે તમે ક્યારેય આવો વિભાગ કરશો નહીં, કારણ કે અમે જે દેશ વિભાગ કર્યો છે તે તો વ્યવહારને માટે છે કે એ અમદાવાદ દેશને આ વડતાલ દેશ. પછી વર્ણના જે વિભાગો છે એ એક સમાજની સુવ્યવસ્થા, શાસ્ત્રીય રીતિ પદ્ધતિ પ્રમાણે જે ચાલી આવે છે એ મુજબ છે. પરંતુ તમે જ્યારે મહાદીક્ષા લઈને અમારા સંત બન્યા છો ત્યારે આ બ્રાહ્મણ વર્ણના, આ ક્ષત્રિય વર્ણના, આ વૈશ્ય વર્ણના એ જફા ભાઈ સાહેબ અહીંયા ઝંઝટ કરો, માં હવ અચ્યુત ગોત્રી થઈને એકાંતિક ધર્મનું પાલન કરો, જેનાથી સત્સંગનો વિભાગ થાય આવું કોઈ કામ મારા વૈરાગ્યયુક્ત સંતોએ કરવું નહીં. આ અમારી આજ્ઞા છે, તેને સૌએ સદૈવ પોતાના મનમાં ગમતી રાખવી. આ અમારી આજ્ઞાનું તમે બધા કાયમ પાલન કરો, આવું અમારું વચન તમારે માટે છે. જો આ અમારી આજ્ઞા નહીં પાળો તો ખોટા અહમ મમત્વથી સત્સંગના વિભાગ પાડી તમે સૌ ભાગ્યહીન બની જશો. અર્થાત આટલો બધો ભગવાન સ્વામિનારાયણનો રાજીપો તમને સૌને મળવાનો હશે એ ખોઈ બેસજો. આ રીતે કહીને શિર્ય સંતોને પરસ્પર સંભ રાખવાની વાત કહી ઘણો બધો વિવેક શીખવો, તેથી સંતોએ મનસ્વી પૂર્વગ્રહ છોડી દીધો. સૌ એક શિયરીને જીવનમાં મુખ્ય રાખવાનો દ્રઢ નિશ્ચય કર્યો. અત્યારની મન ખબર નથી કે હવે હાલમાં મહારાજે જે આજ્ઞા કરી હતી એ સંપ્રદાયના બધા ત્યાગીજનો માત્ર પોતપોતાના દેશના કે વર્ણના આશ્રમના વિભાજનો ભૂલી સ્વામિનારાયણના જ થઈને રહેવાનો આગ્રહ રાખતા હશે કે નહીં રાખતા હોય, ત્યારે તો મારા વાલાએ આવું કરાવડાવ્યું હતું અને આજ્ઞા પણ કરી હતી કે નરનારાયણ દેશમાં અર્થાત અમદાવાદ દેશમાં કે વડતાલ દેશમાં રહેતા હો, જ્યાં રહેતા હો ત્યાં અમારી આજ્ઞાએ સેવા કરો, સત્સંગ કરો, ભજન કરો, હવ સ્વામિનારાયણના રહેવા જોઈએ, અહમ મમત્વે ચડવા જોઈએ નહીં, વર્ણના પણ વિભાજનો આગળ આવવા જોઈએ નહીં. અચ્યુત ગોત્રી થઈ હવે હંપી હળીમળી સેવા સત્સંગ ભજન કરીને અક્ષરધામ ભેગા થાવ. પછી શિયેરી શિયાણી થઈ તાવી પધાર્યા, ત્યાં અડધું મુંડન કરાવ્યું અને અડધું મુંડન દેવળિયાની સીમમાં આવેલ ડોળી તલાવડીએ કરાવ્યું. પછી દેવળિયા મચ્છિયાવ થઈ અમદાવાદ પધાર્યા, ત્યાં પ્રબોધિનીનો ઉત્સવ કર્યો. પછી જેતલપુર, ગામડી, કનીજ, મહેમદાવાદ, ડભાણ થઈ વડતાલ આવ્યા, દેવોના દર્શન કરીને હરિમંડપમાં ઉતારો કરાવ્યો. હવે વડતાલમાં આવેલા મારા વાલમજી એક બહુ જ સારી વિશિષ્ટ વાત કરી છે. જે કોઈ આ કથા સાંભળી રહ્યા છે સૌને મારી ભલામણ છે, હવે પછી મારા વાલમજી એક એક શબ્દ બોલે એ સૌએ શિયાળાના પાકના લાડુની જેમ, ગીર ગાયના દૂધ કે ઘીની જેમ, દૂધપાક બાસુંદીની જેમ પી જવા જેવા છે. બહુ જ સારી મહાકલ્યાણકારી વાત આપણા વાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ મારા તમારા આપણા સૌના કલ્યાણ માટે કરી રહ્યા છે. વડતાલમાં બિરાજેલા ભગવાન સ્વામિનારાયણ એમના સર્વે સંતો હરિભક્તોને આવી સરસ વાતો કરે છે. महिमा बिन कोई जीव को आता नहीं है बार।
महिमा बिन कोई जीव को आता नहीं है बार।
महिमा दिव्य औषधि है,
महिमा दिव्य औषधि है,
महिमा दिव्य औषधि है,
महिमा दिव्य औषधि है।
खावत होवत प्रबल, खावत होवत प्रबल, बिन कोई जीव को आता नहीं है बार।
महिमा बिन कोई जीव को आता नहीं है बार।
स्वामीनारायण भगवान नु आ सूत्र छे, सांभळजो। महिमा विना कोई जीव ने क्यारे बल मळतो नथी, ए जीव बळियो बनतो नथी। જીવને બળિયો બનાવવો હોય તો આપણો ખોરાક છે મહિમા। જીવ બળિયો છે એની નિશાની, દુર્બળ છે એની નિશાની વચનામૃત મધ્ય 63 માં આપેલી છે। એની સીધી સાધી વ્યાખ્યા છે, આપણે ઇન્દ્રિયો અંતઃકરણના મન માન્યા વિષયોમાં જેટલા લેવાઈ જઈએ, તણાઈ જઈએ, એટલા દુબળા છીએ। બીજા એંગલે કહું તો ભગવાન સિવાયની મજા માણવા, ભગવાનની આજ્ઞા જેટલા લોપી નાખીએ એટલા આપણે દુબળા છીએ। ત્રીજો એંગલ, ભગવાન સિવાયના બીજા કોઈને પણ રાજી કરવા, સ્વામિનારાયણ ભગવાનને નારાજ કરવા પડે છે એટલા આપણે જાતે દુબળા, માયામાં લેવાયેલા છીએ। રાગ જીવ જગતને વશ થઈને, તન મન ઇન્દ્રિયો વિષયોને વશ થઈને ભગવાનની આજ્ઞા લોપે છે, ભગવાનને નારાજ કરે છે, વિષયોમાં લેવાઈ જાય છે, એ દુબળા રાકા જીવ કહેવાય। જેને મારા ભગવાનનો કેફ ચડે, પરમાત્માનું બળ આવે, એ ભગવાન સિવાય બીજે ક્યાંય લલચાઈ જાય, લોભાઈ જાય, આસક્ત થઈ જાય નહીં। ઇન્દ્રિયો અંતઃકરણના તમામ ભાવોને દાબી ભગવાનના ગમતામાં જ વર્તાવે એને બળિયો જીવ કહેવાય। આવું બળ મહિમામાંથી આવે છે। શેમાંથી આવે છે ભાઈઓ? મહિમા દ્રઢ કરવાથી આવે છે। સ્વામિનારાયણ ભગવાન કહે છે, મહિમા એક એવી દિવ્ય ઔષધિ છે કે એને જે કોઈ ખાય છે એ બધા જબરજસ્ત બળિયા બની જાય છે। હવે જરા ધ્યાન દેજો, હો, આપણને ખરેખર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણનો એકનો મહિમા દ્રઢ છે કે નહીં એની ખાતરી શું? જનરલી મોટે ભાગે આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ મારે તો સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા છે, હું તો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનું છું, પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ માનું છું, હું તો મહારાજને આવા માનું છું, તેવા માનું છું, જે માનતા હો તે, એનું પ્રમાણ શું કે ખરેખર આપણને મહારાજનો મહિમા છે? બીજી વાત, જો આપણામાં ખરેખર મહિમા દ્રઢ થયો છે તો એનું પરિણામ શું? આપણે ચેક કરવું જરૂરી છે કે ખરેખર સ્વામિનારાયણ ભગવાનનો આપણા જીવનમાં મહિમા ઉતર્યો છે, એનું પ્રમાણ શું, એનું પરિણામ શું, ફળ શું? એક ચોપાઈમાં બે જવાબ એક હારે મળવાના છે, ધ્યાન દેજો। જીસ કો હરી કી મહિમા અપારી, ઓસ કો ભક્ત કી હોત હે ભારી।
જીસ કો હરી કી મહિમા અપારી, ઓસ કો ભક્ત કી હોત હે ભારી।
દોનો સે નિજ કો તો છ ગિને,
અત દાસ કે
મહારાજનો અપાર મહિમા દ્રઢ થયો હોય છે તેને એ ભગવાન શ્રી હરિજી મહારાજના સંતો ભક્તોનો પણ ખૂબ જ મહિમા થયો હોય છે, પ્રમાણ છે. ભગવાનનો મહિમા સમજાણો એનું પ્રમાણ ભગવાન ના હોય એનો મહિમા આપોઆપ સમજાયેલો હોવો જોઈએ. અમેરિકાના જે કોઈ પ્રેસિડેન્ટ બને એમના મિસિસ હોય મેડમ એ આપોઆપ જ દેશના ફર્સ્ટ લેડી બની જાય છે કે નથી બની જતા? હે, પછી દરેક જગ્યાએ એની ખુરશી પડે જ, જગ્યા હોય ન હોય પણ એ તો વ્યવસ્થા કરવાની જ, કારણ કે એ એની છે. કાળી હોય ભાઈ ધોળી હોય પણ એની છે. હે વાલા ભક્તો, જો આ લાલમ લાલ વાઘા પહેરીને ધરમલાલ અહીંયા બેઠા છે ને, એનો મને ને તમને જેટલો મહિમા સમજાય, એના આશ્રિત, એના ઉપાસક, એના આજ્ઞાંકિત સેવક, સાધુ કે સંસારી હોય, એનો મહિમા હોય હોય અને હોય. આનો મતલબ એ થાય કે જો સ્વામિનારાયણ ભગવાનના સાચા સંતો અને ભક્તોનો જેને મહિમા નથી, હવે તમે બોલો, તો એને ભગવાન સ્વામિનારાયણનો પણ મહિમા નથી. તેથી જ તે મહિમાવાળો ભક્ત ભગવાન અને ભગવાનના ભક્ત એવા સંત હરિભક્ત બંનેથી પોતાને અતિશય તુચ્છ ગણે છે, માને છે. અને એટલે જ તો સંતો ભક્તો અને શ્રી હરિજી એ બધાનો દાસાનું દાસ થઈને રહે છે. આ એનું પરિણામ છે. ભગવાનનો મહિમા, ભગવાનના વાલા સંત ભક્તના મહિમા ભારોભાર મપાય છે. અને જો ખરેખર ભગવાન અને ભગવાનના સંત ભક્ત બંનેનો મહિમા આવે તો એ બંનેના દાસાનું દાસ થઈને રહેવાય છે. આ રિઝલ્ટ છે. જેને ભગવાનના ભગત હારે વારે વારે વાંધો પડે, બરોબરીયાપણું થાય, આંટી પડે, વેર બંધાય, ત્યાં સુધી એ મનમુખી મનસ્વી અહંકારી જીવોને ભગવાનનો મહિમા હોતો નથી તો એના સંતો ભક્તોનો તો ન હોય એમાં કેવું શું. દાસપણા જેવો બીજો એક પણ ગુણ નથી. આવો દ્રઢ વિવેક તમારે સૌ સંતો ભક્તોએ સમજવો જોઈએ. કેમ જે દાસપણામાં બધા જ ગુણો આવીને રહે છે. આમ અમે વારંવાર કહીએ છીએ તોય તમે ઘણી બધી વાર ભૂલી જાઓ છો. આવું વડતાલના ચોગાનમાં બેઠા બેઠા સ્વામિનારાયણ ભગવાન બોલી રહ્યા છે. જોજો, હવે સાંભળજો. સૌથી અધિક તો ભગવાનના દાસ છે. ફરીને બોલું છું, હા, આપણે આ દુનિયામાં એવું સમજીએ છીએ કે જે ચેરમેન હોય ને એ બહુ મહાન મોટા કહેવાય, કોઈના અધ્યક્ષ હોય એ બહુ મહાન કહેવાય, ટ્રસ્ટી સાહેબ પણ ઘણા મહાન કહેવાય, કોઈ હોદ્દેદાર હોય, મોટા ગાદીપતિ હોય, એ બધા બહુ મોટા મોટા મહાન કહેવાય, મોટા વક્તા હોય તો એ બહુ મહાન કહેવાય, મોટા ગાયક હોય તો એ મહાન કહેવાય. આપણે આવું બધું ઘણું બધું માનીએ છીએ. તમે તમારે તે એવું માનો છો કે જે મોટો ધનવાન હોય ને એ મોભી મોટો મહાન કહેવાય. અહીંયા સ્વામિનારાયણ ભગવાન બોલે છે, સાંભળજો, સૌથી અધિક તો ભગવાનના દાસ છે. કોણ સૌથી અધિક છે ભાઈ? ભગવાનના. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન જેવા કૌરવોના 56 પ્રકારના મેવા મીઠાઈ ત્યાગી, વિદુરજી જેવા એક ભગવત ભક્તના દાસને ઘેરે જઈને મીઠા વિનાની ભાજી ખાવા લાગ્યા હતા. હે સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કરોડો બ્રહ્માંડના કિંગ સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં જ્યારે આવ્યા ત્યારે મોટા મોટા રાજા મહારાજાઓને છોડીને લાખોપતિ કરોડોપતિઓના બંગલાઓ મૂકીને મુંબઈ સુરત જેવા શહેરો છોડીને અહીંયા ગઢડામાં એનું ઘર માનીને રહ્યા હતા. કારણ કે એમના ખરા દાસ હતા. આ દાસનો મહિમા છે વાલા ભક્તો. મને તમને દાસ રહેવા કરતા મોભનો ગોદો થવું વધારે ગમે છે. આપણે એવું લાગે છે એ મોટાઈ છે, એ મહાનતા છે. ખરેખર દાસપણા જેવી બીજી કોઈ મહાનતા જ નથી. સૌથી અધિક તો ભગવાનના દાસ છે. બીજા બધા ગુણો તો દાસપણાની આગળ ન્યૂન છે. જ્યારે મનુષ્યમાં અપાર દાસપણું આવે ત્યારે જ તેનો અહંકાર નાશ પામે છે. જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે પછી કોઈ જાતની ભૂલ ક્યારેય થતી નથી. આ રીતે જ સત્સંગ રૂપી મોતી પાકે છે અને તેથી જ શ્રીહરિને સત્સંગ અત્યંત સુખદાયી અને સદાય પ્યારો લાગે છે. માટે સૌએ સત્સંગ કરીને મહિમા સમજવો અને ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ જોડી રાખવી. પહેલા અમે કેટલી વાર કહેલું છે કે સૌથી મહાન સાધન મહિમા છે. તમારે જો મોક્ષના માર્ગે સારામાં સારું સાધન કરવું હોય તો મહિમા દ્રઢ કરો, મહિમા વધારો. આનાથી વધારે કોઈ સારું સાધન નથી. જો એક મહિમા દ્રઢ થશે તો બાકીનું બધું જ એમાં આવી જશે. આપણને ઘણીવાર એવું થાય છે કે હું આ વર્ષમાં 2-3 ચાંદ્રાયણ કરી નાખું, આટલા નકોડા નિર્જળા ઉપવાસ કરું, જાત્રા કરી આવું, આટલું બધું દાન દઉં, સેવા કરું, આ કરું તે કરું, બધું સારું. પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જો તમારે કંઈક સાધન કરવું જ હોય તો સૌથી પહેલું ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તોનો મહિમા દ્રઢ કરવાનું કામ કરો તો દાસપણું આવશે અને પછીના બધા જ સાધનો ભક્તિ બનશે. સ્વામિનારાયણ ભગવાન મહિમારૂપી સાધનનો આટલો બધો મહિમા કેમ ગાય છે, એના કેમ આટલા બધા વખાણ કરે છે, એની એક ચોપાઈ બહુ જ સરસ છે.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
महिमा बिन कभी कुछ नहीं होता, समझ में आत जब जन जोता.
महिमा बिन कभी कुछ नहीं होता, समझ में आत जब जन जोता.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
यह साधन करने से बहुत ही हरि प्रसन्न होई जावत ही.
महिमा बिना कभी कुछ नहीं होता, समझ में आत जब जन जोता.
महिमा बिना कभी कुछ नहीं होता, समझ में आत जब जन जोता.
हे वाला संतो वाला भक्तो, महिमा रूपी साधन करवाथी भगवान ખૂબ જ પ્રસન્ન થાય છે. મહિમા સિવાય ક્યારે કાંઈ થઈ શકતું નથી. મનુષ્ય જ્યારે વિચારી વિચારીને આ જુએ છે, તપાસે છે, ત્યારે તેને આ વાત યથાર્થ સમજાય છે. પણ આવું વિચારતા નથી, આનું એંગલ ક્યારેય મળ્યું નથી, એટલે મહિમાનો મહિમા થતો નથી. લુખ્ખા રહેવાય છે, તદ્દન લુખ્ખા. થોડાક દિવસ પહેલાં ધીરુભાઈ અહીંયા એવું બન્યું કે અમે સાધુ સંતો અમારા કપડાં રંગવાનું ધોવાનું કામ કરતા હતા. પેલું આપણી માટીથી એટલે જાતે અમારે અહીંયા ધોવા પડે, જાતે રંગવા પડે. આ ઉતાવળીનો જે બ્રિજ છે એ ટાઈમમાં અહીંયાથી પાણી ચાલ્યું જતું, અમે લોકોએ એનો ઉપયોગ કર્યો. બરાબરના હવારના પોરમાં એક બે કલાક ધોત્યાને બાફ્યા, બાફ્યા પછી ત્યાં લઈ જઈને બરાબરના ધબધબાવ્યા, ધોકાયો. એ દરમિયાન અહીંયા થોડા હરિભક્તો જે સેવામાં હતા એ વળી સેવા કરવા લાગ્યા. તો મેં એક ભાઈને એવું કીધું કે ભગત, એ ભગત થોડાક દૂર ચાલો, આ અમારા ભગવા લુગડાના જો તમને છાંટા ઉડી જશે ને તો પછી એ ડાક જાશે નહીં. આ તમારા ધોળા કપડાં હોય એમાં જ્યાં જ્યાં છાંટા ઉડશે તો કમસે કમ થોડો ઘણો કલર તો રહી જશે. પછી તમે ઘરે જાશો અને તમારા ઘરના ભાળી જશે અને એને એમ લાગશે કે આને ભગવા કલરના છાંટા લાગી ગયા, કંઈ સાધુ નથી થવાના, ન કામ ઘરે ડોખો થશે. મેં કીધું તમે થોડા આઘા હાલો, તમને છાંટા ન ઉડે. ત્યારે એ ભાઈ એવું બોલ્યા, એવું બોલ્યા મને કે સ્વામી, એ મારા ભાગ્યમાં ભગવા કલરના છાંટા હોય ક્યાંથી લાગવા દો ને. ખરેખર મેં જોયું જ્યાં સુધી અમે સંતોએ સેવા કરી ત્યાં સુધી ચાય ચાયને નજીક આવે, નજીકથી હાલે, નજીકથી સેવા કરે, આવે જાય, અને એને જેટલા છાંટા ઉડ્યા એટલા એ ખુશ 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 થયા. પણ હવે હા બોલજો, હો એક ભાઈ નીકળ્યા, નવું ગોદડા સાપ જીન્સનું પેન્ટ લાવેલા, ઉપર એક વળી રેમન્ડનો શર્ટ પહેરેલો, હાથમાં એક રૂમાલ હતો, વાળ બાળ બરાબરના તાલ પાડીને ઓળેલા. એને ત્યાંથી નીકળવાનું થયું ને બરોબર હું ધબ ધબ ધોકાવું. એને થયું કે અરે આ સાધુઓ બધો ધોકાવા કરે છે ને, બધું ઉડાડ્યા કરે ફદ ફદ કરી. તો પહેલાં તો આમ દૂર ઊભા રહ્યા, હવે એમને આમ જઈ આવ્યો એના છૂટક્યો નહોતો. એને એમ કે જ્યારે આ લોકો પોરો ખાય ને ત્યારે નીકળે. તો બરોબર નીકળવા ગયો ને, મેં તો ભાઈ ફફડાયું. મેં તો પેલા ભાઈ પાસેથી મહિમા સાંભળેલો એટલે મને મહિમા થઈ ગયેલો કે ઓહો હો આ તો ભાઈ મળે ક્યાંથી. તો મેં તો ભાઈ ફફડાયું, બરાબરનો ધોકાવાનું ચાલુ કર્યું. અને ભાઈ ફરંટી ખાઈને ભાગ્યા. હો મારે તો એટલું જ કહેવું છે વાલા ભાઈઓ, હરિભગત હરિભગતમાં કેટલો ફરક પડે છે. હે એક કહે છે કે આવા છાંટા મારા ભાગ્યમાં હોય ક્યાંથી, અને એક તો ભાઈ હાફ જેટલા બીતા ફરે છે, આટલો બધો ફરક છે. હોઈ શકે મારામાં તમારામાં આવું જ હોઈ શકે. જ્યારે જ્યારે ભગવાનને માટે ભગવાનના કોઈ વાલાવાલા સંત કે ભક્તને અર્થે કંઈક કરવાનું થાય ત્યારે મહિમા દેખાય છે. લોયાના ત્રીજા વચનામૃતમાં મહિમા એ સહિત નિશ્ચયવાળાના લક્ષણો વર્ણવ્યા છે, આખ્યાનો કયા છે. ક્યારેક ક્યારેક ટાઈમ મળે ત્યારે વાંચી વિચારીને જીવનમાં અપનાવતા રહેવું. લખી નાખો વચનામૃત લોયાનું ત્રીજું, થર્ડ ઓફ લોયા પ્રકરણ. મેળવવા જેવું છે કે આટલા વર્ષોથી શિબિરો ભરીએ છીએ, ઉત્સવ મહોત્સવો કરીએ છીએ, કથા સાંભળી છીએ, સાગર કથા સાંભળી સાંભળીને તો હવે કિનારે આવ્યા. ખરેખર પ્રેક્ટિકલ મહિમા કેટલો ગાયો છે. આવી બધી અનેક પ્રકારની વાતો કરી શ્રી હરિભક્તોને ખૂબ ખૂબ સુખ આપ્યું. પછી સંતોને સાથે લઈને મારો વાલો વડતાલથી ચાલ્યા તે મેળાવ ધોલેરા બરવાળા કુંડળ થઈને ગઢપુર પહોંચ્યા. જ્યારે મહારાજ ગઢપુર આવી રહ્યા હતા ત્યારે કુંડળની બાજુમાં આવેલું ગામ બરવાળા, જેના ગોંદરેથી ઉતાવળી ગંગા વહે છે, એ ઉતાવળી નદીમાં પાણી વહેતું હતું. ત્યાં સ્વામિનારાયણ ભગવાન અને એમની સાથે રહેલા સૌ કોઈએ ઘોડાઓને પાણી પાવા માટે રોકાણ કર્યું. ત્યારે ત્યાં ગામ બરવાળાના બે બહેનો મહાપ્રેમી હતા, એ દર્શન કરતા લોભાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનને ભાળ્યા, એમનું ચિત્ત ચોરાઈ ગયું. એ બે બહેનોમાં એક હતા વશરામભાઈ લુહાણાના ધર્મપત્ની રાધાભાઈ, બીજા હતા ડાયાભાઈ સુતાર હરિભગતની મા. આ બે બહેનો સ્વામિનારાયણ ભગવાનને જોયા અને ભાઈ એવા ખેંચાણા, એવા ખેંચાણા કે પછી મારા વાલાએ ઘોડી ચલાવી તો એ બે બહેનો પોતાના પાણી ભરવાના વાસણો ત્યાં ત્યાં છોડી દઈને છેક ગઢપુર સુધી વાંહે વાંહે હાલે ગયા. ગઢડા આવી ગયું. ગઢડામાં મહારાજ જઈને સભામાં બેઠા. દરબારોએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, અત્યારે કોઈ વૃંદાવનની ગોપીઓ જેવા પ્રેમી હોય ખરા? અને મારા વાલાએ બાપ ઓલા બે બહેનોને ઊભા કર્યા હો, અને એ જાહેર સભામાં આ બધી ઘટના એમની પાસે વર્ણવાવી ત્યારે બધાને ખબર પડી કે ઓહો, આ તો સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ગોપીઓને પણ વટી જાય એવા સંતો ભક્તો બહેનો આજે પણ હોય છે. આ એ પ્રસંગ બનેલો. પછી હરિનવમીનો ઉત્સવ કરવા શ્રીહરિ ફરી વખત ગઢપુરથી ચાલ્યા. તે કારિયાણી, જમરાળા, ચોકડી, ધોલેરા, પીપળી, કમિયાળા, ભોળાદ, વરસડા, છીંજીવાડા થઈને વડતાલ પધાર્યા. ત્યાં ધામધૂમીથી ચૈત્રી સમયો કર્યો. વળતા ધોળકા પધાર્યા. ત્યાં વૈશાખ સુદ પાંચમને દિવસે રેવાશંકરભાઈના ઘરે મુરલી મનોહર દેવની સ્થાપના કરી. પછી છીંજીવાડા, જાખડા, ધોલેરા વગેરે ધામોમાં થઈ ગઢપુર આવ્યા. આ સમયે 8 વર્ષના કવિશ્વર દલપતરામને પહેલી વખત સ્વામિનારાયણ ભગવાનના ગઢડે દર્શન થયેલા. ગુજરાતના ફેમસ કવિ કવિશ્વર દલપતરામ, જેના પાઠ, જેના કાવ્યો આપણને સૌને સ્કૂલ કોર્સમાં પણ આવતા, એ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હતા. જો આ એનો ઓરિજિનલ ફોટો છે અને ભક્કાદાર તિલક ચાંદલો છે ને, કવિશ્વર દલપત રામ, એ જ્યારે 8 વર્ષના બાળક હતા ત્યારે એના બાપની હારે ગઢડામાં કોઈ બ્રાહ્મણને ત્યાં પ્રસંગ હતો, એ પ્રસંગ નિમિત્તે આવ્યા અને એણે સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન વડતાલથી આવી રહ્યા છે. એ પણ રોડને કાંઠે એના બાપની હારે ઉભા રહ્યા. હાલતા હાલતા ઠેઠ દાદાના દરબાર સુધી સાથે આવ્યા. સ્વામિનારાયણ ભગવાને જે કાંઈક વાત કરી અને જે લટકા મટકા કર્યા, દલપતરામ એની બહુ મોટી ઉંમર, એટલે કે આ ઘટના ઘટ્યા પછી 8 વર્ષ બાદ પણ એવું બોલતા, આજે પણ મને સ્વામિનારાયણ ભગવાનના લટકા મટકા અને એ સેન્ટેન્સ એવું ને એવું યાદ છે. એમ બાપ એ કવિશ્વર દલપતરામે જ્યારે વડતાલ ગાદીના તૃતીય આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે એવો સંકલ્પ કર્યો કે એક જબરજસ્ત ગુજરાતી ભાષાનો પદ્યાત્મક ગ્રંથ બનાવો છે, ત્યારે એમનું કવિત્વ સેવામાં કામ લાગ્યું છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિલીલામૃત નામનો જે અદ્ભુત અનોખો કાવ્ય વિશ્વનો શિરમોળ ગુજરાતી ગ્રંથ છે, એમાં કવિશ્વર દલપતરામની કળા સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. એ એમને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, નિષ્ઠા, ભાવના હતી એ એનું પરિણામ છે. જોકે 8 વર્ષે એમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા, પરંતુ ત્યારે એ પરમબ્રહ્મ પરમાત્મા છે એવો નિશ્ચય નહોતો થયો. પછી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી પાસે એ પોતે કાવ્ય શીખવા ભણવા ગયા. પછી એ સંતે અને સ્વામિનારાયણ સર્વોપરી પરમાત્મા છે એ પાઈ દીધું. ત્યાર પછી જીવનભર કવિશ્વર દલપતરામ સ્વામિનારાયણની પૂજા કરતા, સ્વામિનારાયણની માળા ફેરવતા, સ્વામિનારાયણનું ધ્યાન કરતા અને ભપકાદાર તિલક ચાંદલો રાખીને કવિ સંમેલનો ભરતા. હા, ખોટું નહીં, આજકાલ આપણામાંથી ઘણાને શરમ થાય છે સ્વામિનારાયણનો સિમ્બોલ લગાડવામાં. ખરેખર તમાકુ ખાવા અમને જ થતી શરમ, ગુટકા ખાવા અમને જ થતી, ન જોવાની મૂવીઓ જોવામાં શરમ કોઈ દી નથી આવતી, ઇન્ટરનેટમાં આખો દી ઓદો કોદો સાંભળવો જોવો એનીને જ શરમ આવતી, અને તિલક ચાંદલાની શરમ આવે છે. અરે રે 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 રે, આપણને એમ થાય કે હવે શું થાય. ખેર, કોઈ પરવશતા હોય, લાચારી હોય કે એ જ્યાં નોકરી ધંધો કરતો હોય, સ્કૂલ જતો હોય, ત્યાં કોઈ એવો બંદોબસ્ત હોય તો ના છૂટકે દુઃખ સહિત એ સ્વીકારવું પડતું હોય તો ખેર, પરંતુ ઘણા તો 100 એ 100% સ્વતંત્ર હોય, સર્વે સર્વા હોય, બધી જ સત્તા હકુમત એમના જ હાથમાં હોય, કોઈ રોકે ટોકે એવું ન હોય તોય નથી કરતા, ત્યારે આપણને એમ થાય કે આને સ્વામિનારાયણ ભગવાન, એની આજ્ઞા, એની આખી પરંપરા એ સમજાય તો સારું. ઝીણાભાઈને આપેલા કોલ મુજબ જૂનાગઢમાં શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામી દ્વારા મંદિર તૈયાર કરાયું. પછી શ્રીહરિ સ્વયં ગઢપુરથી વાંકિયા વગેરે ગામોમાં થતા થતા જૂનાગઢ પધાર્યા. વિક્રમ સંમત 1884 વૈશાખ વદ બીજ ગુરુવારને દિવસે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ રણછોડરાય ત્રિકમરાય વગેરે દેવોની ધામધૂમીથી પ્રતિષ્ઠા કરી. બોલો રાધારમણ દેવની. સોરઠવાસી હરિભક્તોને સુખ આપી ફરી પાછા ગઢપુર પધાર્યા. તે સમયે દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી. હકીકતમાં વાત એમ છે કે સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં મંદિર બાંધી દેવ પધરાવ્યા, ભુજમાં પધરાવ્યા, વડતાલમાં પધરાવ્યા, જૂનાગઢમાં પણ મંદિર બની ગયું, દેવોની સ્થાપના થઈ ગઈ. હવે દાદા ખાચરને જરા અકળામણ થવા લાગી કે એ વાલા મહારાજ, તમે હા કહો છો અને ગઢપુરમાં કેમ કાંઈ કરતા નથી? ગઢડામાં મહારાજ મંદિર બને તો કેવું સારું, એનો અંતરનો સૂર છે. અને આજે એ મહારાજને પ્રાર્થના કરે છે, હે વાલા મહારાજ, આપના બધા જ મુક્તો બ્રહ્મ સ્વરૂપ છે, અત્યંત સ્નેહથી તદરૂપ થઈ ગયેલા છે, તેઓ તો કેવળ આપના સ્વરૂપને જ ધારું દેખી રહ્યા છે. જે એ બધા આપના વાલા વાલા મુક્તો અહીંયા પ્રગટ્યા છે એવા સંતો ભક્તોની સમજણ કેવી છે? એ એવું માને છે કે હે પ્રભુ, અમે કોઈ કોઈ કાળે દેહ હતા નહીં, છીએ નહીં, હઈશું નહીં. દરેક પર્ટિક્યુલર એવું માને છે કે હું દેહ નહીં, હું તો દેહથી નિરાળો, દુનિયાથી નિરાળો, શુદ્ધ ચૈતન્ય આત્મા છું. મારામાં જે જે જેવા કંઈક ગુણો છે તેવો એક પણ ગુણ દેહમાં નથી. આપના મુક્તને આવું જ્ઞાન સદૈવ છે, તેવો પ્રેમથી પ્રગટ ભગવાન આપનું ભજન કરે છે. આવા સંતો અને હરિભક્તોએ સહિત આપ, હે મહારાજ, અમારે ઘેર પ્રેમથી રહો છો. અહીં હું જે વાત લાવ્યા હો, જોયું તમે? હે ભટ્ટભાઈ, દાદા ખાચર એ સમયે જે સંતો અને ભક્તો પ્રગટ હતા એને આવા માનતા, વિચાર કરો કેવો મહિમા હશે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવાને દાદા ખાચર આવા માનતા. ખાલી સંતોને એવું નહીં હો, પર્વતભાઈને, સુરા ખાચરને, ગોરધનભાઈને આવા માનતા. આપણે કેવા માનીએ છીએ ભગવાન સ્વામિનારાયણના પ્રગટ સંતો ભક્તોને? હવે દાદા ખાચર કહે છે, હે વાલા મહારાજ, જ્યારે આપ આપના મુક્તોએ સહિત આ ગઢડા ગામમાં સદૈવ બિરાજો છો, તો હવે અહીં પણ એક મોટું ધામ બાંધો એવી અમારી નમ્ર અરજ છે. ગઢપુરમાં વિક્રમ સંમત 1883 જેઠ સુદ એકાદશીને સોમવારે મારા વાલાજીએ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. તાબડતોબ જ્યારે ખાતમુહૂર્ત કર્યું, ખાત એને કહેવાય પહેલી વખત જમીનને ખોદવાનો શુભારંભ કરાય એને ખાતનું મુહૂર્ત કર્યું. ખાત મીન્સ ખોદવું. પહેલી વાર પાયાનો ખાડો શરૂ કરે એને ખાતમુહૂર્ત કહેવાય. એમાં કોઈ પથ્થર ઈંટો મૂકવામાં આવે એને શિલાન્યાસ કર્યો કહેવાય. શિલા પથરાવી અંદર મહારાજે ખાતમુહૂર્ત કરી આપ્યું, મંદિરના પાયા ખોદવાનું મુહૂર્ત કરી દીધું. જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે જેટલા કાંઈ સંતો હરિભક્તો હાજર હતા એમાં મહારાજે એવી જાહેરાત કરી કે હવે અહીંયા તાબડતોબ ગઢપુરમાં અમારે મંદિર બાંધવું છે. બોલો તમારામાંથી કોણ કોણ કઈ કઈ સેવા કરશો? હવે જોજો, હા, સૌથી પહેલા ગામ ખોપાળાના ખેડૂ જેઠાભાઈ માણિયા ઊભા થયા અને એમણે એમ કીધું, હે વાલા મહારાજ, આ જેઠો, મારા બે બળદ અને ગાડું આ મંદિર પૂરું થાય ત્યાં સુધી આપની સેવામાં કૃષ્ણાર્પણ. જમરાળાના ગંગારામ દવે આવા અનેક હરિભક્તોએ આવી આવી સેવા કરી. મહારાજ બહુ રાજી થયા. વળી શ્રીએ કહ્યું કે વાલા ભક્તો, આ દાદો ખાચર, મારા દાદા ખાચરની વાત કરે છે, કારણ કે દાદા ખાચર ધીરે રહીને એવું બોલેલા, મહારાજ હું અહીંયા મારા જેટલા ખેડૂતો છે એ તમામ ખેડૂતો એમની પાસે જે કાંઈ બળદ ગાડા હાથી વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા, મારા હાથ નીચે કામ કરનારા તમામ હાથી મજૂર, આ બધાએ સહિત મારું તન મન ધન આજથી હે વાલા મહારાજ આ તમે જે મંદિર બાંધો છો એ મંદિરની સેવામાં સમર્પિત હો. એ સાંભળીને મહારાજ બોલવા લાગ્યા, આ દાદા ખાચરના સમર્પણે તો એ ઓલા બળી રાજાને પણ શર્મિંદા કરી દીધા છે. કોને શર્મિંદા કર્યા? વામન ભગવાન, જેને માટે પ્રગટ્યા અને જેને ત્રિલોકી ત્રણ પગલામાં આપી દીધી, એ બળી રાજા પણ શરમાઈ જાય એવું સમર્પણ દાદા ખાચરે કર્યું છે એમ સ્વામિનારાયણ ભગવાન બોલે. સાંભળો વાલા ભક્તજનો, હવે મહારાજ ખુદ પોતાની એક વાત કરે છે. હું આપને ખાનગીમાં કહી દઉં, હવે જે મહારાજ વાત કરે છે ને એ ભગવાન સ્વામિનારાયણને વશ કરી દે એટલી મોટી જાદુઈ વાત છે. જો આપણે ભગવાન આપણને વશ થાય, મીન્સ જ્યારે ચાહીએ ત્યારે દર્શન દે, આપણા ઘરે જ રહે, આપણા હૃદય મંદિરમાં રહે, જેટલી વાર કહીએ એટલી વાર થાળ આરોગવા પધારે, કાં તો સવારની પૂજામાં પ્રત્યક્ષ દર્શન દેવા પધારે, આવા જો ભગવાનને વશ કરવા હોય તો મહારાજ ખુદ એક વાત કરે છે. દાદા ખાચર અને એના પરિવારના પ્રેક્ટિકલ પ્રયોગ ઉપરથી વાત કરે છે.
હમને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
હમને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
હમને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
હમને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
ફિર ભી નિત્ય ઉસકારંગા ચઢત રહત હૈ સદા સત્સંગા,
ફિર ભી નિત્ય ઉસકારંગા ચઢત રહત હૈ સદા સત્સંગા,
ફિર ભી નિત્ય ઉસકારંગા ચઢત રહત હૈ સદા સત્સંગા,
ફિર ભી નિત્ય ઉસકારંગા ચઢત રહત હૈ સદા સત્સંગા,
હમને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
મને ઉસકી અનેક બારા પરીક્ષા કી હૈ અતિ અપારા,
ચઢત રહત હૈ સદા સત્સંગા,
ચઢત રહત હૈ સદા સત્સંગા.
અમે દાદા ખાચર અને એના પરિવારજનોની એક વાર નહીં અનેક વાર અત્યંત પરીક્ષાઓ કસોટીઓ કસણીઓ લીધી છે કરી છે, તો પણ આ દાદા ખાચર અને એના પરિવારને સદાને માટે સત્સંગનો રંગ ચડતો ને ચડતો જ રહ્યો છે. આપણે કેમ થાય છે વાલા ભાઈઓ એ જોવાનું છે, એ જોવાનું છે. ખાલી બે ત્રણ સેમ્પલ આપું હો દાદા ખાચરના, તમારા તો મારે દેવાય નહીં ને બાપા, આપ તો બહુ વડીલો છો મહાન છો, પણ દાદા ખાચરના જીવનમાં શું બન્યું હતું એ કહી દઉં. એકવાર બરાબર ઉત્તરાયણનો દિવસ હતો, સ્વામિનારાયણ ભગવાન અક્ષરવરડીમાં બેઠા હતા અને બાજુમાં ધર્મકુળના સભ્યોનો ઉતારાનું મકાન હતું, ત્યાં એક ભૂદેવ આવી ચડ્યા અને એણે હવારના પોરમાં ટેલ નાખી. જ્યારે ભૂદેવે કંઈક માંગણી મૂકી ત્યારે ઘરમાંથી સુવાસીની ભાભી બહાર આવ્યા આવી અને બહુ દિનહીન ચહેરે હાથ જોડી પેલા ભૂદેવને એમ કહ્યું કે ભૂદેવ આપ આયે હૈ પર્વ કા દિન હૈ મગર હમ લોગ પરદેશી હૈ હમારા તો અહીંયા ખાના પીના ઓઢના પહનના ભી કિસી કે ઉપકાર પર ચલતા હૈ ભૈયા હમ આપકો કા દે ક્ષમા કીજિયેગા હમ તો યહાં કે મહેમાન હૈ હમ પરદેશી હૈ ક્ષમા કીજિયેગા આવી એમની વાણી સાંભળી સ્વામિનારાયણ ભગવાનના હૃદયમાં લાગી એવું તો મહારાજ કાંઈ બોલ્યા વિના અક્ષર ઓરડીથી હાલતા થયા અને હવે સાંભળજો હો દાદાના દરબાર ગઢમાં ઉભા રહીને બોલ્યા દાદા હે દાદા અને દાદા ખાચર દોડતા આવ્યા જી મહારાજ જી મહારાજ મહારાજ કે દાદા ખાચર મારે 1000 રૂપિયા જોઈએ છે કેટલા માંગ્યા મહારાજ અભી હાલ લાવું અંદર ગયા એમનો પટારો જે તિજોરીના રૂપમાં હશે એમાંથી 1000 રૂપિયા મોટી જબરી ખોઈમાં ભરી અને માંડ માંડ ઉપડે એમ લઈને આવ્યા એ જમાનામાં નોટો તો હતી નહીં ભાઈ જે ચલણી સિક્કા ચાલતા હશે એ લઈને આવ્યા મહારાજ કે હવે તું જ ઉપાડી લે હાલ બહુ હર તો પાછા 1000 રૂપિયા એને પાછા ઉપાડીને દેવા જવાના આગળ મહારાજ વાહે દાદા ખાચર જ્યાં પેલા સુવાસિની ભાભી રહેતા હતા ત્યાં લઈને આવ્યા અને મહારાજે હવે એમને બોલાવ્યા સુવાસિની બાઈ એ સુવાસિની બાઈ લે બહાર આવ્યા કે વળી શું થયું જેવા એ બહાર આવ્યા એટલે મહારાજ દાદા ખાચરને કે દાદા ખાચર આપી દો એટલે દાદા ખાચર 1000 રૂપિયા ભાભીને અર્પણ કર્યા અને પછી મહારાજ એટલું બોલ્યા સુવાસિની બાઈ આજે ઉત્તરાયણનો પર્વનો દિવસ છે હવે તમારે આંગણે કોઈ પણ માંગણ આવે એને છૂટે હાથે આપતા રહેજો ખૂટે તો માગી લેજો જાઓ સાંભળો તાળી આઈને જ પાડવાની તાળીની જગ્યા બતાવો ત્યારે દાદા ખાચર મહારાજને પગે લાગ્યા અને એમ બોલ્યા કે હે મહારાજ તમે મને આજ આપને રાજી કરવાનો આપના આવા વાલા ભક્તોને રાજી કરવાનો બહુ સારો અવસર આપ્યો મહારાજ તમે તો મને આજ ઉત્તરાયણને દિવસે 1000 રૂપિયા માગી ધન ધન કરી દીધો બાપ ધન ધન કરી દીધો ખાલી કલ્પના કરજો હો વાલા ભાઈઓ અહીં તમે બેઠા છો એ બધા હરિભગત જ છો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો કદાચ એકાદ ટકો અપવાદ કરતા બધા જ ભગવાનના ભગત સ્વામિનારાયણ પરબ્રહ્મ માનનારા બેઠા છો ખાલી કલ્પના કરો જો તમારે માટે કોક અત્યારે આવી આજ્ઞા કરે તો ક્યાંક ઓલાને 1,00,000 આપી દે કેમ કે ભાઈ એને ત્યાં બધા લેવાવાળા આવે છે ને એને ઘરે નથી બસ હવે ખાલી વિચારી જુઓ પછી શું થાય બસ બધી ખબર પડી જશે કે આપણે કેમ દાદા ખાચર ન બની શક્યા કેમ ભગવાન આપણા ઘરે હજી રહેવા ન આવ્યા કેમ હજી સુધી ભગવાન આપણને વશ નથી કારણ કે આપણે ખુદ માયાને વશ થઈને પડ્યા છીએ દાદા ખાચરને લવલેશ વિચાર ના આવ્યો કે મહારાજ બ્રાહ્મણને દેવું હોય તો મને કહો ને હું ન દઉં રૂપિયા મારા દાન આ લોકોને દેવાનું અને તમે મને એની પાસે ગાંડી ભરીને રૂપિયા અપાવો છો એક વિચાર ન આવ્યો એટલું ના ઉલટાના ધન ભાગ માન્યા કે મહારાજ તમે મારી પાસે અત્યારે માગ્યા મને આ સેવાનો મોકો આપ્યો મારા મોટા ભાગ આ નામ સમર્પિત સેવક હરિભગત કહેવાય ભાઈઓ બાકી તો હવને જશ ખાતા આવડે છે હવને નામ કમાતા આવડે છે હવ કરે ને હવ વાહ વાહ કરે વખાણે એમ તો હવ દાન દે ને હવ સેવા કરે ને હવ કામ કરે એમાં હું નવાઈનો ઘોઘો છે મારા ભગવાનના વચને મારા પ્રભુની ઈચ્છાથી પાયામાં રહીને એટલો જ ઉત્સાહથી કરી શકાય અને મારો ભગવાન હુજે અને દેવડાવે ધન્યતા જ અનુભવાય કે મારા ભગવાને દેવડાવ્યા છે ને એનો આનંદ છે એ નિષ્ઠા છે વાલા ભક્તજનો આપણે તો 500 રૂપડી વાપરવી હોય ને તો એ 5 શરત હો 5 અહીંયા જ વપરાવવા જોઈએ આવા કામમાં વપરાવા જોઈએ, આમ થવું જોઈએ, ઓમ ન થવું જોઈએ, મને કયા નામની પાવતી આપશો અને ક્યાં મારું બોર્ડ લાગશે અને કે જાહેરાત થશે? હા થશે, થશે હો, તમે ઠાંઠડી નીકળે ને ત્યારે બોર્ડ મારીશું ને જાહેરાત કરશું. આ દાદા ખાચરની અમે ગમે એટલી કસોટી કરી, કસણી કરી, દાદા ખાચરનો સત્સંગ ક્યારેય ગૌણ પડ્યો નથી, ક્યારેય ગૌણ પડ્યો નથી. ભક્તો, બાપ, સ્વામિનારાયણ ભગવાનને ધનની પરીક્ષા લઈ લીધી, એક દિવસ સત્તાની પણ લઈ લીધી. દાદા ખાચરને બોલાવીને એમ કીધું કે તું કંઈથી રાજા થઈ પડ્યો છો? એ તાર બાપ ગુજરી ગયા ત્યારે તું થાવ નાનો એવો છોકરું હતો, તારી બહેનોએ આજ દિવસ સુધી આ બધું કર્યું અને તું રાજા થઈ ગયો? કે મહારાજ ભૂલ થઈ, તમે કહો એમ કરું કે લખી દે તારી બહેનોને. તે ગઢડાનો ગરાસ ધીરુભાઈ મોટીબા લાડુબા નામે લખી દીધું, સહી કરી દીધી પાકે પાય. એક ઘડીભરમાં ગામનો ધણી રાજા સામાન્ય ઉભળિયો માણા થઈ ગયો. પછી પછી મહારાજે પરીક્ષા લીધી કે હવે તારે અહીં બહેનનું ખવાય, તારી ખાવાની આજીવિકાની વ્યવસ્થા કર જા. તે ભાવનગરના રાજા પાસે નોકરી લેવા હાલ્યા. પછી મહારાજે પાછા વાળીને એમ કીધું કે લા એની નોકરી કરવી એના કરતાં તારી બહેનની કરીને. તે પાછા મોટીબા લાડુબાના નોકર કર્યા, એક વર હાલ્યું. કેટલા દી? એક વર. હા બોલો. શેઠને મારો વાલો ઘડીકમાં બીજા ભક્તના નોકર બનાવી દે તોય એનો સત્સંગ કોઈ દી પાછો ન પડે. આને નિષ્ઠાવાન હરિભગત કહેવાય. હે મિનેશભાઈ, તમે કાંઈ સ્ટોલ બોલ એકાદો ચલાવો છો? નથી. નરેન્દ્રભાઈ છે? હો, એ મને ખબર છે. નરેન્દ્રભાઈ છે? હમણાં તો નહીં, અત્યારે તો તાજી તાજી વાત આવી છે ને, હમણાં નહીં. અત્યારે તો નરેન્દ્રભાઈ પડકારો કરે. અચાનક કોક દિવસ વાત આ બધી વાત ભૂલી ગયા હોય ને, પછી મારે એક દિવસ ફોન કરો, નરેન્દ્રભાઈ તમારો પેલો જામેલો સ્ટોર છે ને એ પેલા કેતનભાઈને લખી આલો ને તમે ત્યાં જરૂર હોય તો જોબ કરો, નહીં તો ભજન કરો. બધા વિચારતા થઈ ગયા. હા નહીં, ક્યારો આવો ફોન મારા ઉપર નો આવે થારું, મારી નહીં ક્યાં નહીં કરું. હા બાપા, ન કરું એવું તો મારે કરાય બાપા, હું તો સ્વામિનારાયણનો સેવક સાધુ છું. તમે તમે તમારે ડરતા નહીં, અને મારી કોક દી રિંગ વાગે તો ઉઠાવી લેજો બાપા. બાપ એ તો ધીંગો ધણી છે, એ તો કરે, એને હક છે. હું તો એક એનો સામાન્ય સાધુ છું બાપા. હા, મારી એટલી ઈચ્છા ખરી કે આજે પણ એવી જ નિષ્ઠા, એવું જ સમર્પણ, એવો જ મહિમા ભગવાન સ્વામિનારાયણને અર્થે હોવો જોઈએ, એટલું કહીશ. તેઓ પ્રગટ શ્રીહરિની ભક્તિ લગાતાર કરતા રહે છે. એ દાદા ખાચરના સત્સંગને દેખીને તો આખા સંપ્રદાયમાં બીજા બધાને પણ ઉમંગ આવી જાય છે. કેવા છે ભગત, વિચાર કરો. હે, ગામડાઓમાં કે શહેરોમાં, દેશે કે વિદેશે જે જે આવા ખરા નિષ્ઠાવાન સત્સંગી હોય કે જેને જોઈને એ ગામનો આખો સત્સંગ પરિપ્લવિત રહેતો હોય, એ બધા દાદા ખાચર જેવા કહેવાય. જેવા દાદા ખાચર છે તેવો જ તેમનો પરિવાર છે. આટલી વાત થઈ તો વળી એક દિવસ ચાંદગઢના દુબળી ભટ્ટ રણછોડ મહારાજ આવ્યા અને પોતાની ફાટલી ચૂંટલી પાઘડીના છેડેથી છોડી 13 દોકડા શ્રી હરિજી મહારાજને અર્પણ કરી દીધા. મહારાજે કીધું કે તમે નવા કપડાં લ્યો, ઘરે હારા દાણા ખરીદો, રૂપિયા છે તો ઘરની વ્યવસ્થા કરો ને ફર્નિચર કરાવી લો, સારું એક ફર્નિચર કરાવી લો. ત્યારે એ દુબળી ભટ્ટ એવું બોલ્યા કે હે મહારાજ, હવે આટલી જિંદગી વહી ગઈ, થોડીક રહી છે, હવે અત્યારે નવા લુગડા ને ઘરને ગાર માટીના ફર્નિચર કરાવવાની મારે કોઈ જરૂર નથી. બાપ, તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મને સેવા ક્યાંથી મળે? સેવા લ્યો ને બાપા. આવા હતા મહારાજે એમના સમર્પણને પણ ખૂબ બિરદાવ્યું અને તે દાડે મહારાજ એવું બોલ્યા કે દુબળી ભટ્ટના 13 દોકડા આવ્યા ને આ સમર્પણથી ગોપીનાથજીના મંદિરના કળશ ચડી ગયા. આવું છે. કદાચ અત્યારે તમારામાંથી કોઈ 13 લાખ આપે કે કોઈ 13 કરોડ દે તો પણ મહારાજ આવું ન બોલે. એટલા માટે ન બોલે, રાજી રહેજો. કારણ કે તમને આપ્યા હોય ને એમાંથી 1 ટકો દ્યો છો, વધી વધીને 5 ટકા દ્યો છો. બહુ બળ કરો, બહુ બળ કરો. તમે આખું ઘર તો કેટલા ટકા દ્યો ભગવાનને પાછા, બોલો તો ખરા ભાઈઓ? 10-90 તો પાછા ઘરમાં રાખો છો. કદાચ કોક વળી 10 ઉપર જતા હશે, ન જાતા હોય એવું તો મારે કહેવાય નહીં. આ સ્વામિનારાયણ બાપાનો દિવ્ય સત્સંગ છે. પણ દુબળી ભટ્ટે કેટલા ટકા આપ્યા હતા એકવાર બોલો જોઈએ બધા. કેટલા ટકા? કેટલા? 100 ટકા આપ્યા છે. એટલે મારા પ્રભુ બોલ્યા કે ભાઈ મંદિરને કળશ ચડી ગયો. પછી વિક્રમ સંવત 1885 આસો સુદ 12ના દિવસે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર મંદિરમાં ધામધૂમીથી દેવોની પ્રતિષ્ઠા કરી. બોલો ગોપીનાથ મહારાજ જય. જ્યારે મારા વાલમજી મંદિરમાં ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે બાપા થોડો મહિમા બોલ્યા. હા, મૂર્તિની સામે ઉભા રહી મારા વાલમજી બોલે છે, સાંભળજો.
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ,
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ,
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ,
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ.
તાસે સબહી યું માનો,
તાસે સબહી યું માનો,
તાસે સબહી યું માનો,
તાસે સબહી યું માનો.
એ કહે હમરું તાસ,
એ કહે હમરું તાસ,
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ,
ગોપીનાથ કી મૂર્તિ મેં સદા કરુંગા વાસ.
એ કહે હમરું તાસ,
એ કહે હમરું તાસ.
એ હું આ ગોપીનાથજીની મૂર્તિમાં સદાય નિવાસ કરીને રહીશ, તેથી તમે બધા જ એમ માનો કે આ ગોપીનાથજીની મૂર્તિ અને અમે બંને એક જ છીએ.
વાલા ભાઈઓ, ગઢપુર દર્શને જઈએ. મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ બિરાજમાન હોય એના આપણને દર્શન થાય ત્યારે આ વાત યાદ કરી અને ગોપીનાથજી અને હરિકૃષ્ણ બેને એક જ સ્વરૂપે માનવા જોઈએ. કારણ કે ગોપીનાથજીના રૂપમાં પણ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વાસ કરીને રહેલા છે. બાજુમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એમની જ આજ્ઞાથી રઘુવરજી મહારાજે પધરાવ્યું છે, એ તો એમનું સાક્ષાત સ્વરૂપ હોય છે. એમાં કેવું છું,
છો એક ને દિશો સો દોયા, તેનો મારમાં જાણે જન કોયા.
એવી વાત કહેવાય આ બાપા. મહારાજ કહે છે આ મૂર્તિમાં ઉમંગથી અમારે સદાય રહેવા માટે જ અમે અમારા પ્રત્યેક અંગ જેવા જ અંગવાળી આ મૂર્તિ બનાવરાવી છે. સાંભળો, એટલે તો અમે અમારા અંગનું માપ લેવડાવી લેવડાવીને આ મૂર્તિ કરાવી છે કે અમને બહુ વધારે આમાં સેટિંગ આવી જાય ને, સારી રીતે રહેવાની આમ ફેસિલિટી મળે. ઘણી વખત કેવું થાય તમને ખબર છે ને, કોઈકે ડાયટિંગ કરાવ્યું હોય, ચાંદાણી બાંધાણી કર્યું હોય અને જૂના માપનું પેન્ટ હોય તો વારે વારે ઘોઘો થાય, પછી આમ ઊંઝું ચડાઈ ચડાઈ કરવું પડે. અથવા પહેલાંનું જૂનું પેન્ટ હોય અને હમણાં થોડા રૂપિયા રૂપિયા સુખ સગવડતા વધી હોય, પોણ્યો હોય, પોણ્યા પછી બે જણા નજીક ફાવતું હોય, તે થોડોક ખાવા પીવા આમ લોંઠકો થઈ ગયો હોય તો બધું ટાઈટમ ટાઈટ થયા કરે, અને સેટિંગ ન કહેવાય. મારા વાલમજી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એવું અદ્ભુત અંગો અંગનું માપ લઈને બનાવડાવ્યું છે કે મારા વાલાને એમાં રહેવાની બહુ ફાવટ આવી છે. આવું કે છે મહારાજ. એ આ રીતે ગઢપુરમાં ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો. એ પ્રસંગે સંતો બ્રાહ્મણો વગેરેને બહુ જમાડ્યા, વિપરોને દાન દીધા. પછી થોડાક દિવસ માટે મહારાજ કારિયાણીમાં જઈને એકાંત વાસે રહ્યા. વળી પાછા દિવાળીને દિવસે ગઢપુર પધાર્યા અને દેવોના દર્શન કર્યા. પ્રતિષ્ઠા કર્યા બાદ મહારાજ કારિયાણી જઈ અને જ્યારે પાછા આવ્યા ફરી એક વખત મંદિરમાં પધાર્યા. ગોપીનાથજી મહારાજની સામે આવ્યા અને હવે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ઊભા છે અને શું બને છે જોજો. હો, ત્યાં શ્રી ઘનશ્યામ શ્રી હરિજી પ્રભુએ પોતાની દ્રષ્ટિ સ્થિર કરીને ગોપીનાથજીની મૂર્તિ સામે એક ધારું જોયું. એટલામાં તો બધા જ ભક્તોના દેખતા જ ગોપીનાથજી મહારાજ શ્રી હરિજીના સ્વરૂપમાં પ્રવેશ કરીને લીન થઈ ગયા. કેવું મારા પ્રભુએ દેખાડ્યું. પછી શ્રી હરિએ વચલા ખંડથી પશ્ચિમ તરફ ધર્મ ભક્તિ અને વાસુદેવ છે તેના દર્શન કર્યા. જ્યારે મહારાજ એની સામે જઈને ઉભા રહ્યા અને એની સામે જોયું ત્યારે તે દેવો પણ સૌ ભાળે એમ શ્રી હરિના સ્વરૂપમાં લીન થઈ ગયા. જ્યારે આવું બન્યું ત્યારે બધા જ સંતો અને ભક્તોએ શું માન્યું, એ બધાની કઈ પ્રતીતિ દ્રઢ થઈ ગઈ, હવે એ બહુ સરસ સાંભળવા જેવી એક ચોપાઈ છે.
હો અંતર મે પ્રતીતિ હો ગઈ સચ્ચી નિષ્ઠા અતિશય ભઈ.
અંતર મે પ્રતીતિ હો ગઈ સચ્ચી નિષ્ઠા અતિશય ભઈ.
પ્રસંગે સૌના અંતરમાં પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે સર્વ અવતારોના અવતારી કારણના કારણ સ્વામિનારાયણ પોતે પરમાત્મા છે. આવી સૌને અતિશય સાચી દ્રઢ નિષ્ઠા થઈ. આ સમયે ગઢપુરમાં શ્રી હરિ સતાનંદ સ્વામી પાસે સત્સંગી જીવન ગ્રંથની રચના કરાવી રહ્યા હતા. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનને કેવા સ્વરૂપે લખવા, કોના જેવા લખવા કે જેવા છે એવા લખવા, એ વાતનો સભામાં ઘણો વિચાર વિમર્શ થયો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આપને તો જેવા છો તેવા જ સર્વોપરી સર્વ અવતારના અવતારી જ લખવા, આવો મારો મત છે. પછી મહારાજે તેમની ખૂબ પરીક્ષા લીધી. ગમે એટલી કસોટી કરી તેમ છતાંય નિત્યાનંદ સ્વામી એમાં 100% પાસ થયા. કોણે કોણે આ કથા સાંભળેલી છે હું જ વાત કરું છું. જ્યારે હરિચરિતામૃત સાગરની કથા ચાલતી હતી ત્યારે મૂકી દીધું. અમુકે ન જ સાંભળેલી, સાંભળવા જેવી છે, પણ હવે અત્યારે તો સાગર સારની કથા ચાલે છે એટલે અત્યારે વિસ્તારનો નો ટાઈમ. બહુ સારી કથા એ હરિચરિતામૃત સાગર પૂર 29માં ગઈ. પછી નિત્યાનંદ સ્વામી ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજીપાનો વરસાદ વરસાવતા આવું બોલ્યા. એ બીજા બધા સંતોએ તો અમારી હામાં હા મેળવી દીધી, પણ નિત્યાનંદ સ્વામી તમે તો સર્વોપરીના સિદ્ધાંતની અને ભગવાનની ઉપાસનાની સૌથી શ્રેષ્ઠ જે વાત હતી તેમાં કોઈ બાંધછોડ કરી જ નહીં, એટલા માટે અમે તમારા ઉપર અતિશય પ્રસન્ન થયા છીએ. તમે આજ ખુશીથી અમારી પૂજા કરો, હું તમારા ઉપર અપરંપાર રાજી છું અને સ્વામી હવે તમે બહુ આનંદ માણો. જ્યારે સત્સંગ જીવન ગ્રંથ પૂર્ણ થયો ત્યારે મહારાજે તેની પૂજા કરી, આરતી ઉતારી, એ ગ્રંથનો ખૂબ જ મહિમા ગાયો. બરોબર આવા સમયે કરુણાસાગર શ્રી હરિએ જીવા ખાચરના દીકરી અમૂલાબાની પ્રાર્થનાથી તેમના પિતા જીવા ખાચરને અંતિમ સમયે દર્શન દીધા. એક કરુણ કથા આવી રહી છે વાલા ભક્તો. ગઢડાના બે મોટેરા ગઢેરા, એકનું નામ એભલ બાપુ, બીજાના નામ જીવા બાપુ, બે સગા નહીં પણ કઝિન ભાઈઓ હતા. બંનેના બાપ એક બાપના હતા. છ ગામ એભલ બાપુના ભાગમાં આવેલા અને છ ગામ જીવા બાપુના ભાગમાં આવેલા, કુલ ગઢડાનું 12 ગામનું રાજ્ય. પરંતુ એભલ બાપુને પહેલા દીકરો નહોતો, ત્યારે જીવા બાપુને કે એમના કોઈ ને કોઈ માણસોને એવી આશા હશે કે ભવિષ્યમાં આપણે હવ 12 ગામના ધણી બનશું, પણ સ્વામિનારાયણ ભગવાને દયા કરી, દાદા ખાચરને બીજી વાર પહોણ આવ્યા અને એમને બે કુંવર થયા. બીજું, સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં ખૂબ રહે, ખૂબ ઉત્સવો કરે, રાજીપો વરસાવે, આખા સત્સંગમાં એનો જય જયકાર થાય, સૌ એને મોટા મુક્ત માને, ખબર નહીં જેવા બાપુને એક ગમતું બંધ થઈ ગયું. જેવા બાપુ ખાલી સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવે પણ એમને કાંઈ મૂળ નહીં, આનંદ નહીં. એ ઈર્ષા, એ અમુક નિમ્ન વૃત્તિને કારણે જીવા બાપુથી અમુક અમુક એવી ભૂલો થવા લાગી, એવી ભૂલો થવા લાગી કે ખોદ સ્વામિનારાયણ ભગવાન, એમના સંતો જે કાંઈ કાર્ય કરવા જાય એમાં ખાનગીમાં વિઘન કરાવવાનું કામ જીવા બાપુ દ્વારા જ થવા લાગ્યું. દાદા ખાચર અને એમના પરિવારનું કંઈક ને કંઈક ભૂંડું થાય એવું તો બહુ બન્યું, પણ ખુદ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોના કાર્યને પણ બહુ વાર ધક્કા લાગ્યા. એક સૌથી વધારે કરુણ ઘટના એ બની ગઈ કે જીવા બાપુને એકવાર એવું લાગ્યું કે જ્યાં સુધી મહારાજ દાદાના દરબારમાં રહે ત્યાં સુધી હું દાદાને કોઈ દિવસ ઓવરટેક નહીં કરી શકું, ત્યાં સુધી એ તો હવે એકો જામેલો રહેવાનો જ, કારણ કે મહારાજ જ એને વશ, એટલે પછી જો મહારાજ ન હોય ને તો પછી હું દાદાને ભૂગી હોઉં. આવા એક અત્યંત હલકટ વિચારનું કાવતરું રચાણું સોપારી દેવાણી એવું બન્યું વાલા ભાઈઓ. સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવાના કાવતરાના ભાગરૂપે એક માણસને જાજરૂમાં ખડો કરી દેવામાં આવ્યો. પરમાત્મા અંતર્યામી છે એટલે મહારાજે એ બધું નિષ્ફળ કરાવડાયું, પરંતુ આવું કાળું કામ થઈ ગયું ખરું. ગઢપુરમાં મંદિર બન્યું એમાં પણ ઘણા બધા અવરોધો આવ્યા. આ બધાના અંજામ રૂપે જીવા બાપુને જ્યારે અંધકાળ આવ્યો ત્યારે ભયંકર વેદના અને ભયંકર પસ્તાવો ઉગડ્યો. એમના મનમાં મનમાં એમ થવા લાગ્યું કે ચોક્કસ મારું કલ્યાણ નહીં થાય, કારણ કે કલ્યાણ તો મહારાજ કરે તો થાય, મહારાજને તો મેં અત્યંત દુભ્યા છે, એમનો અપરાધ કર્યો છે, દ્રોહ કર્યો છે, હવે મારું કલ્યાણ નહીં થાય, હું નરકમાં જાશ, લખચોરાશીમાં જાશ, શું થશે એ કહેવું જ મુશ્કેલ છે. આવી એક અત્યંત ગોજારી પરિસ્થિતિમાં જીવા બાપુ ખૂબ જ પીડાવા લાગ્યા, દુઃખી થવા લાગ્યા, ત્યારે એમની દીકરીઓએ આવીને મહારાજને પ્રાર્થના કરી અને એમની દીકરીઓની પ્રાર્થના અને પોતે પોતાની અસાધારણ કરુણા દર્શાવવાના હેતુથી મહારાજ જીવા બાપુના દરબારમાં આવ્યા. એમને દર્શન દીધા ત્યારે જીવા બાપુએ પોતાની બધી જ ભૂલોનો સ્વીકાર કર્યો અને પસ્તાવો વ્યક્ત કરીને માફી માગી. જીવા બાપુ પોતે સામેથી બોલી ગયા કે આ બધું મેં કર્યું હતું, આ મેં કરાવ્યું હતું, આ મારું કામ. પછી સ્વામિનારાયણ ભગવાન પરમ કૃપાળુ પરમ બ્રહ્મ પરમાત્મા એમણે જીવા બાપુનો આ હાથ હોય ને ભાઈ હથેળી એ આમ પોતાના એક હાથ ઉપર રાખ્યો અને પછી એક બે અને ત્રણ વાર તાળી મારી અને મારો વાલો એવું બોલ્યા હતા કે હું અક્ષરધામનો ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહું છું, જેવા બાપુ તમારું કલ્યાણ હું જાવ ચોક્કસ કરીશ. ઓહો, શ્રીમદ ભાગવતજીમાં એવું લખાણું છે કે શ્રી કૃષ્ણ ભગવાનને મારવા આવેલી પૂતના ભગવાન એનું સ્તનપાન કરી અને એના પ્રાણને ખેંચી ગયા, એનો દેહ પડી ગયો, પણ એ પૂતનાના આત્માને પરમાત્માએ પોતાનું ધામ આપ્યું હતું. જેવા બાપુએ કીધું, મહારાજ હું તો એ બધા કરતાં પણ બહુ આગળ વધી ગયેલો માણસ છું, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાના કરુણાના સાગરને આજ છૂટો મૂક્યો અને જીવા બાપુને પણ કલ્યાણનો કોલ આપ્યો અને થોડી જ વારમાં એમનો દેહ છોડાવી એમનું કલ્યાણ કર્યું. આવું બનેલું છે. આનો મતલબ એ નથી વાલા ભાઈઓ કે હું ને તમે હવે ગમે એટલા પાપ થાય તોય ડરીએ નહીં, એમ મનમાં માની લઈ કે તોય મહારાજ છેવટે કલ્યાણ કરશે. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પ્રગટ હતા ત્યારે મને તમને એમ શીખવાડ્યું કે હું જો ધારું તો હું ગમે તેનું કલ્યાણ કરી શકું છું, પણ તમારે અપરાધ કરવા, પાપ કરવા, અમારી આજ્ઞાનો લોભ કરવો એ ન કરવું જોઈએ. એ તમારા હકમાં આવતું જ નહીં, તમારે બહુ પીડાવવું પડશે. જીવા ખાચરના કારજમાં એટલે કે એમના 12મા 13માનો જે દાડો હોય તેમાં જોગીદાસ ખુમાણ પણ આવ્યા હતા. એ જમાનાના સૌરાષ્ટ્રના એક નામાંકિત બારવટિયા ગોહિલવાડ નરેશ ભાવનગરના દરબારની સામે એ બારવટે ચડેલા, કારણ કે એમના ગરાસનો કંઈક ટંટો ચાલતો હતો. પછી એ દાદા ખાચરના દરબારમાં શ્રી હરિજી મહારાજને મળવા પણ આવ્યા. કોણ? જોગીદાસ ખુમાણ. મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન અને જોગીદાસ ખુમાણ બહારવટિયા એ બે ભેગા થયા. મહારાજ એમને આવકાર્યા અને બેસાડ્યા અને પછી ભગવાન સ્વામિનારાયણ એક પ્રશ્ન પૂછ્યો, તો અહીંયા મારે જેટલા યુવાનો યુવતીઓ વડીલો અને માતાઓ બેઠા છે એ બધાને અવશ્ય ધ્યાનમાં લેવા જેવો છે ને એ કેવો છે? વાલા ભક્તો, મહારાજે જોગીદાસ ખુમાણને એવું પૂછ્યું કે ખુમાણ, મેં એવું સાંભળ્યું છે, એ સાચું છે તો તમે કહેજો, કોઈ વાર તમે ક્યાંક બહાર વિચરણ કરીને ઘેર પાછા આવો ત્યારે તમારી આંખમાં દળેલું મરચું મીઠું ભરી દો છો, એ સાચું છે? જોગીદાસ ખુમાણે બે હાથ જોડ્યા અને હા પાડી. હા પાડી. કે એનું કારણ ખુમાણ? તે દાડે જોગીદાસ ખુમાણ બોલ્યા હતા, કાળજુ વિંધાઈ જાય એવી વાત કરી, કે સજાનંદ સ્વામી મહારાજ, મારું નામ જોગીદાસ રાખવામાં આવ્યું છે. જોગી મીન સાધુ સંત. આ દુનિયાના હરેક સાધુ સંત કોઈ દિવસ કુદ્રષ્ટિ ન કરે, દુનિયાભરની તમામ મહિલાઓને મા બેન દીકરી જેવી પવિત્ર દ્રષ્ટિથી જ માને એવા સાધુ સંતનો હું તો દાસ છું, જોગી દાસ મારું નામ છે, તો મારાથી તો કોઈ બેન દીકરી સામે કુદ્રષ્ટિ કરાય જ નહીં ને. ભૂલે પણ જો મારી નજર ક્યાંક બગડે છે તે દિવસે હું ઘરે આવીને આ આંખને મરચું મીઠું ભરવાનો દંડ દઉં છું, એટલી એને સજા આપું છું. હવે તાળી પાડો ગાંડાઓ. બહારવટે ચડેલો માણસ પણ આવી એક શુદ્ધિ રાખતો હતો. સ્વામિનારાયણ ભગવાનને અત્યંત ગમી ગયું. બહુ જ રાજી પહોંચ્યો, બહુ જ રાજી પહોંચ્યો. અહીંયા કોઈ પણ મારા ભાઈઓ બેઠા છે એમાંથી કોઈ જો આવી સાવધાની રાખતા હશે કે સત્સંગમાં યા જગતમાં જ્યાં પણ જાઓ ત્યાં મારી નજરે જે જે મહિલાઓ ચડે એમાં માત્ર એક મારી પરણેલી સ્ત્રી સિવાય બધી કાં માં કાં બેન અને કાં દીકરીના જ ભાવથી હું જોઈશ, એવા જ ભાવથી માનીશ, અને તો પણ બને ત્યાં સુધી એમની હારે આંખ મિલાવવાનો કોઈ અવસર નહીં આવવા દઉં, એકાંતમાં તો કદી નહીં. આવા જે જે હશે એ મારા પ્રભુના પ્યારા પનોતા પુત્ર બનશે, એવા જે બહેનો હશે કે એના પરણેલા એક પતિ સિવાય દુનિયાના તમામ ભાઈઓ પુરુષોને પોતાના બાપ ભાઈ કે દીકરા તુલ્ય માનતા હશે એ મારા વાલમજીના વાલા વાલા દીકરીઓ બનશે. મારા પ્રભુ એવા ભક્તો અને એવા બહેનો ઉપર બહુ રાજી થશે. અમે તો સાધુ સંતો બાપા, અમારો તો એ જ ધર્મ હોય 100% છે કે અમારે તો કદાપી ક્યાંય કોઈ પણ પ્રકારે મન પણ બગડવા દેવું ન જોઈએ, તો દ્રષ્ટિ ક્યાંથી બગાડાય. જો આવું અમે ને તમે રાખીશું તો ભગવાન સ્વામિનારાયણ રાજી રાજી. અને છેલ્લી વાત સાંભળો, કદાચ આપણાથી 100% આવો શુદ્ધ ભાવ ન રહે તો બાપ જે ઘડીએ ખબર પડે તરત જ વૃત્તિને પાછી વાળી લેવી, દ્રષ્ટિને ખેંચી લેવી, મનમાં મનમાં મહારાજની સંતોની પ્રાર્થના કરવી, દિલગીરી વ્યક્ત કરવી કે મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ, સોરી મહારાજ, સોરી મહારાજ, હવે આવું ક્યારેય નહીં થવા દઉં, ફરી વાર દ્રઢાવ કરવો, ઠરાવ કરવો, જો વારે વારે બને તો સંતો પાસેથી પ્રાયશ્ચિત લઈ લેવું, પણ શુદ્ધ ભાવ કર્યા વિના ચાલશે નહીં. ભાવનગરના નરેશ વજેસિંહ બાપુ પણ ગઢપુરમાં શ્રીરેજી મહારાજને મળવા આવ્યા. આ બધા પ્રસંગોની કથા 29માં પૂરમાં આવે છે. શ્રીહરિએ વસંત પંચમીનો ઉત્સવ કર્યો, પછી ગઢપુરથી નીકળી શ્રીહરિ બુધેજ, ઇન્દ્રણ, ઝાડેવા, અલિન્દ્રા, પલાણા અને વસો થઈ વડતાલ પધાર્યા. ત્યાં હુતાશનીનો અનુપમ ઉત્સવ કર્યો. પછી વડતાલથી નીકળી શ્રીહરિ સિંજીવાડા, ગલિયાણા, ઝાકડા, પીપળી, ધોલેરા, નાવડા થઈને કારિયાણી પધાર્યા. વસ્તા ખાચરના દરબારમાં ઉતારો કર્યો, ઠાકોરજી જમાડ્યા અને ભાવનગર નરેશે જે આમંત્રણ આપ્યું હતું અને ભાવનગર નરેશને મળવા જવાની એક વાત હતી એ માટે નજીકના ગામોના દરબારોને મહારાજે સાથે બોલાવ્યા. પછી ગામ કારિયાણીથી ભાવનગર જવા ચાલ્યા. વચ્ચે ગામ રોઈશાળામાં એક રાત રોકાણા. રોઈશાળાના લક્ષ્મીરામભાઈ ઓઝાએ અવસર જોઈને શ્રીહરિ અને સંતો હરિભક્તોની ખૂબ સેવા કરી અને ડભાણમાં જ્યારે યજ્ઞ કર્યો સ્વામિનારાયણ ભગવાને, આજથી લગભગ 19-18 વર્ષ પહેલા, ત્યારે એમણે પોતાની તમામ ઘર વખરી વેચી દઈને 16 રૂપિયા ભેગા કરી અને ડભાણ દર્શને ગયેલા. મહારાજે ના પાડી તોય પરાણે 16 રૂપિયા અર્પણ કરેલા, એ વાત અહીંયા યાદ કરવામાં આવી છે. ખબર નહીં એ જમાનામાં એવા બહુ જાજા ભક્તો હતા કે જે 100% સમર્પણ કરવા તત્પર થઈ ગયા હતા. ભગવાન આજે તમને હવને એવું બળ દે કે કમસે કમ જેને સગવડતા હોય એ ભગવાનનો જે કાયદેસર શિક્ષાપત્રીમાં લખેલો ભાગ છે એ ચોરી કર્યા વિના ચોખ્ખે ચોખ્ખો ભગવાનને અર્પણ કરે. ભગવાનના ભાગનું ખાઈ ન જવાય એટલી પ્રભુ આપણા હવના ઉપર કૃપા કરે. વધારે થાય તો તમારા હવના વધુ ભાગ્ય. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીરામભાઈ ઓઝાની શ્રદ્ધાને બિરદાવે છે કે જે ભક્તજન મનમાં શ્રદ્ધા રાખે છે તે જ ઉત્તમ ભક્ત ગણાય છે. વગર શ્રદ્ધાએ જે પૂજન કરે છે તેને તેનું પૂરું ફળ મળતો નથી. પોતાની પાસે ઘણું બધું ધન હોય પણ જો શ્રદ્ધા બિલકુલ ન હોય તો તેનાથી ધર્મને માટે પણ ખર્ચ કેમ કરાશે, અર્થાત ધર્મને માટે પણ એ વાપરી શકશે નહીં. અંતે મધમાખીની જેમ તેણે ભેળું કરેલું બધું ધન લૂંટાઈ જશે અને એનો મોક્ષ બગડી જશે. શ્રદ્ધાથી શું ન બની શકે, શ્રદ્ધાથી બધું જ થઈ શકે છે. શ્રદ્ધાવાળો ભક્ત મહિમાથી પોતાનો દેહ અને ઘર વગેરે તમામ સામગ્રી પ્રભુને અર્પણ કરી શકે છે. પછી મહારાજ રોઈશાળા ગામથી નીકળ્યા. વચ્ચે વલ્લભીપુર ગામ આવ્યું, ત્યાં ગામધણી દરબારના આગ્રહથી બપોરા કરવા ગયા. પછી વર્તેજ થઈ ભાવનગર ગયા અને ત્યાં રૂપાભાઈને ઘેર ઉતારો કર્યો. રૂપાભાઈને ઓળખ્યા? હા, ટેલિફિલ્મ વાળા. યુવક યુવતીઓની જે દિવસે સ્પેશિયલ સભા હતી એના પ્રેઝન્ટેશનમાં રૂપાભાઈની વાતો આવી હતી, ખબર છે ને તમને? આપણે નક્કી કર્યું છે કે રૂપાભાઈ જેવું જીવન બનાવવું, એના માટે એના ટેલિફિલ્મને એકવાર નહીં અનેક વાર જોવું, વિચારવું, જીવનમાં આવતા ખાસ કરીને મારા વાલા તમામ યુવકોને હું વિનંતી કરું છું, એના ઉપર તમે ખૂબ ધ્યાન આપજો બાપા, ખૂબ જ ધ્યાન આપજો. બીજે દિવસે ભાવનગર નરેશ વજેસિંહજીને સ્વામિનારાયણ ભગવાન મળ્યા. તેમણે ભાવથી શિરીને દરબારગઢમાં પધરાવ્યા. પછી મહારાજે તેમને ગઢપુરમાં બની રહેલા મંદિરમાં વિઘ્ન કરનારાની વાત કરી. ત્યારે વજેસિંહજીએ તરત જ લખનારા કારકુનને બોલાવ્યો. સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ સ્થળે મંદિર કરે તો ત્યાં કોઈ જગ્યાએ કોઈ જ વિઘ્ન કરે નહીં એમ હુકમ લખાવી પોતાનો સિક્કો મારીને સહી કરી દીધી. પછી તે પત્ર શિરીના હાથમાં આપ્યો. પછી શિરી ભાવનગરથી ચાલ્યા. વર્તેજમાં હરજી ઠક્કરની દીકરી પ્રેમબાઈનો ભાવ પૂરો કરી ગઢપુર પધાર્યા અને રામનવમીનો ઉત્સવ ગઢપુરમાં કર્યો. બરોબર બીજે જ દિવસે એટલે કે ચૈત્ર સુદ દશમને દિવસે ગામ બોચાસણના પરમ પ્રેમી ભક્તરાજ કાશીદાસભાઈએ સૌ સંતોને જમાડવા માટે રસોઈ આપી. લાડવા બનાવવા લખુ કંદોઈને ઓર્ડર દીધો, પરંતુ કંદોઈને માણસો પૂરા મળ્યા નહીં, એકલા પૂગી વળ્યા નહીં, તો જોઈએ એકલા લાડવા એનાથી તૈયાર થયા નહીં. તેથી કાશીદાસભાઈ બહુ દિલગીર થઈ ગયા. મહારાજ પાસે આવીને રડી પડ્યા. ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યો કે તું ચિંતા કરમાં, હું પીરસવા આવું છું, તારે જેટલા જમાડવા હોય એટલા બોલજે અને ખૂટે તો મને કહેજે. અને પછી સ્વામિનારાયણ ભગવાન આવ્યા. જે લાડવા કર્યા હતા એને મહારાજે કપડું ઢંકાવી દીધું. હકીકતમાં 1000 લાડુ બનેલા અને 500 સાધુ જમનારા હતા. કેટલા સાધુ? 500 સાધુ અને લાડુ કેટલા? તમને તો આજે એમ થતું હશે કે આમાં તો ખોટે હું ભલા, બે લાડવા ઓછા કહેવાય? પણ એ તો તમે આજની વાત કરો છો, કારણ કે તમે હવારે આટલો બ્રેકફાસ્ટ લ્યો છો, સાંજે પાછું ડિનર થાળી ભરીને લ્યો છો, એટલે લંચમાં બે લાડવા અને દાળ ભાત શાક રોટલી પૂરી શિખંડે રોડવી લ્યો છો. એ જમાનામાં આપણા વાલા પ્યારા પરમહંસો 24 કલાકમાં એકવાર જમતા, અને એ પણ જે દાડે લાડુની રસોઈ હોય તે દાડે દાળ ભાત ને પૂરી ને શાક ને ભજીયા ને બધું હોય જ એવું કંઈ નહીં. કાશીદાસભાઈને ભાવ હતો કે મહારાજ, મારે સંતોને ખૂબ ખૂબ તૃપ્ત કરવા છે. મહારાજ આવ્યા. મહારાજે પેલા લાડવા ઉપર કપડું ઢંકાયું અને સીધા જ પીરસવાનું સ્ટાર્ટિંગ કર્યું ને, આ હાથમાં બે લાડવા ને આ હાથમાં બે લાડવા, એક હારે ચાર ચાર દેવાનું ચાલુ કર્યું. એક સાધુ અને લાડવા કેટલા આપે? 4. કેટલા જમનારા હતા? 500. એક એકને 4 આપે તો ઓછામાં ઓછા કેટલા જોઈએ? કાશીદાસ ભાઈ ને તો ભાઈ ધમધમ થવા લાગ્યું હો કે એ મહારાજ ભાઈ સાહેબ પહેલી જ પંક્તિમાં મારી આબરૂ લેવી છે. પણ મારા પ્રભુએ કોલ આપેલો, 500 જણાને 4-4 આપતા હોંહરા નીકળી ગયા અને લાડુ તો ભાઈ ધમધમાટ હાલ્યા જ આવે. પછી તો કાશીદાસભાઈને રાજી કરવા મહારાજ કેટલી વાર ફર્યા. આપણે કથા કરી ત્યારે આની કંઈક ગણતરી કરેલી, કંઈક 3-4 હજાર જેવા લાડવા મહારાજે ફેરવ્યા, અને તોય વજ્યા એ દરબારગઢમાં હવને આલ્યા, તોય વજ્યા તો પાછા તમારા જેવાને પ્રસાદ આલ્યો, તોય વજ્યા તે ગામના નાલ્યા. હા બો, આનો મતલબ એ ભગવાન અને ભગવાનના વાલા સંતો ના જ થઈને રહીએ, એની નિષ્ઠા રાખીએ, એનો ગળા હુજી ભરોસો રાખીએ તો મારો ભગવાન કોઈ વાતે ખોટ આવવા દે. પછી વૈશાખ સુદ ચતુર્દશી એટલે કે નરસિંહ ચતુર્દશીને દિવસે સાંજે સભા થઈ. તેમાં સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં એક ચર્ચા નીકળી કે હે વાલા સંતો, હે હરિભક્તો, આપણે આ વખતે સ્વામિનારાયણ ભગવાન જે પ્રગટ થયા છે એને રાજા રૂપે જાણવા કે સાધુ રૂપે? ત્યારે શ્રી હરિએ અડધો રાજાનો અને અડધો સાધુનો પોશાક પહેરી સૌને દર્શન દીધા. લે સાંભળો, ઉપર જે બધું રાજા જેવું હતું એ બધું કાઢી નાખ્યું, નીચે સુરવાળ બુરવાળ રાજાનો, અને ઉપર આવું ઓઢીને બેસી ગયા. હવે આને સાધુ કેવા કે રાજા કેવા શું કેવું? પછી મહારાજે પૂછ્યું, લ્યો હાલો હવે તમે નક્કી કરો અમને કેવા જાણશો? ત્યારે સંતો કે મહારાજ, આપને કેવા જાણવા એ વિવેક અમે નહીં કરી શકીએ, બાપા તમે જ કૃપા કરીને કહો.
ત્યારે શ્રી હરિએ પોતે કહ્યું કે હે મારા વાલા સંતો, એ અમારા જેવા તો અમે એક જ છીએ, સર્વે અવતાર ના અવતારી રાજા ધીરાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમે પોતે છીએ. આ બ્રહ્માંડમાં પહેલી વાર આવ્યા હું રાજાન સાધુ ના બધા ચોક ઠાકર કરો છો, એ તો અવતારના વિભાગ છે. સેના જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કોકને મીડિયા તરીકે અહીંયા અવતાર ધરાવે એમના એ બધા, કોક સાધુ રૂપે કોક રાજા રૂપે, પણ જે ડાયરેક્ટ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારે બાપ, એ તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ કહેવાય. પછી આ દિવસે શ્રી અંત્યના 38માં વચનામૃતનું રસપાન કરાવીને બહુ સુંદર સુંદર અદ્ભુત નિષ્ઠાની સર્વોપરિતાની વાતો કરી છે. સાંભળજો, કોક દી વાંચજો વચનામૃત અંત્યનું 38. જન્માષ્ટમી, દશેરા, દિવાળી, અન્નકૂટ વગેરે ઉત્સવ શ્રીએ ગઢપુરમાં કર્યા. પછી મહારાજ સારંગપુર, સુંદરિયાણા વગેરે ગામોના હરિભક્તોને આનંદ આપી વડતાલ પધાર્યા. ત્યાં પ્રબોધિનીનો ભવ્યતાપૂર્વક ઉત્સવ કર્યો. એક દિવસ મહારાજે સભામાં હવને કહ્યું, તમે સૌ અમને અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણીને ભજન કરશો તો હું તમને સૌને મારા અક્ષરધામમાં લઈ જઈશ, પણ મને જો નર નારાયણ જેવો જાણશો તો બદ્રિકાશ્રમ આપીશ, કારણ કે એ એમનું ધામ છે. મને જો લક્ષ્મીનારાયણ જેવો જ માનશો, હું લક્ષ્મીનારાયણ છું એમ સમજશો તો તમને વૈકુંઠ આલીશ, અને જો મને શ્રીકૃષ્ણ નારાયણ માનશો તો કયું ધામ આલીશ, ગોલોક ધામ આલીશ. પણ એ તમામ અવતારોના પણ અવતારી મૂળ કારણ પરમબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ મને માનશો અને ભજશો તો મારું અક્ષરધામ આપીશ કે છે. સાવધાન, આમાં મહારાજ એક ટકોર કરે છે કે હા, તમે મને સર્વોપરી સર્વાવતારી અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ માનો તો આ એક વાત પાછી પાક્કી ધ્યાનમાં લ્યો, પરંતુ જો કોઈ પણ પુરુષ સ્ત્રીમાં પોતાનું મૌન રાખશે, અર્થાત મોત આવી જાય ત્યાં સુધી સ્ત્રીની વાસના ટાળશે નહીં, તો તે ભયંકર ભૂત થશે, હજારો વર્ષ સુધી અતિ કષ્ટ પામશે. વડતાલમાં મહારાજ આવું બોલ્યા છે. વડતાલ જ્ઞાનબાગમાં જાઓ ત્યારે આમ એન્ટ્રી લ્યો એટલે સામે એક ઓટલો આવે છે, છત્રીવાળો ઊંચો ઓટો. ત્યાં જાવતા રહે, પગે લાગજો બરાબર, એને સંભાળજો. બાપા, તમે અહીંથી બોલ્યા છો ભાઈ સાહેબ, મારે ભૂત ન થવું પડે એવી કૃપા કરશો. કોઈ પણ પુરુષને સ્ત્રીની વાસના રહી ગઈ એને ભૂત થવું પડશે. એમાંય અત્યારે સ્વામિનારાયણનો સત્સંગી હોવા છતાં વ્યભિચાર જેવા પાપ પણ જે કરતો હશે ખબર નહીં, એને તો મારો ભગવાન બ્રહ્મ રાક્ષસ કરશે કે હું કરશે. કારણ કે સત્સંગી થઈને હળાહળ જૂઠાણાનું પાપ કરે, પર સ્ત્રી સાથે વ્યભિચાર કરે, એના જેવો હરામી પાપીઓ બીજો કોણ. હા, કોક સંજોગ વશાત અચાનક કોઈ યોગ થયો અને ઘટના ઘટી ગઈ, તરત નિષ્કપટ થઈ કોઈ મોટા પુરુષ પાસે જઈ કહી દે, એનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરી લે, ફરી એવી ભૂલ કદી ન કરે, તો મારો ભગવાન ચોક્કસ માફ કરે છે, શુદ્ધ કરે છે અને ધામ પણ આપે છે. પણ જેને 10 વાર ના પાડો તોય પાપિયા સુધારે નહીં અને પાપ બંધ કરે નહીં, એની તો મારો રામ જાણે શું દશા થશે. મારા જેવો સાધુ તો હોય એમને શું કહે બાપા. અચ્છા, ખાલી પુરુષો માટે જ મહારાજે આવી વાત કરી કે ના ના, સાંભળો. મહારાજ કહે છે, સાંભળો, એ રીતે જ કોઈ પણ સ્ત્રી પુરુષમાં મન રાખશે, પુરુષની વાસના હોતી મરશે, અરે એક રજ જેટલી પણ જો એને વિષયની વાસના રાખી હશે તો તે પણ મરીને ભૂતડી થશે, હજારો વર્ષ સુધી ભટકતી રહેશે. માટે સૌએ ચોક્કસ નિર્વાસનિક થાવો, હંમેશા અમારા ગુણ ગાતા રહેવા, અમારા સિવાય બીજે ક્યાંય એવી વાસના ન રાખવી કે અમારી આજ્ઞા લોપાય, તો જ અક્ષરધામ મળશે અને ત્યાં અવિચળ સ્થાન પ્રાપ્ત થશે. આ સમયે બુરાનપુર અને ધરગામમાં મંદિર તૈયાર થયા હતા, એટલે ત્યાંથી જે હરિભક્તોએ આવીને મહારાજને પ્રતિષ્ઠા કરવા પધારવાની પ્રાર્થના કરી ત્યારે શ્રી હરિજીએ પરમ ચૈતન્યાનંદ સ્વામીને બુરાનપુર મોકલ્યા અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ધર ગામ પ્રતિષ્ઠા કરવા માટે મોકલ્યા. અને હરિભક્તોને મહારાજે આવી ભલામણ કરી, સાંભળજો હો, એ મારા આવા સંતો મારા સ્વરૂપનો મંદિરમાં સ્થાપન કરે ત્યારે ત્યાં મારું તેજ અચળ રહે છે, માટે તે મૂર્તિના દર્શન કરવા અને તે મૂર્તિ રૂપે મારું ધ્યાન પણ કરવું. પ્લીઝ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા અને મરજી હોય, એમના વચને કામ થાય, નો ડાઉટ 100% વાત સાચી છે. પણ ભગવાનની આજ્ઞા લોપીને જો આપણે આવું કરીએ, મહારાજની નારાજગી થાય એવું કરીએ, શિક્ષાપત્રી ખુલ્લમ ખુલ્લી લોપાય, તો મહારાજને ન ગમે, અવશ્ય આપણને કદાચ કુરાજીપો પણ મળે. પછી તે બંને સંતોએ ત્યાં જઈ મૂર્તિઓની સ્થાપના કરી. પછી શેરી વડતાલથી ચાલ્યા, તે મેહળાવ, પીપળાવ, પરિયેજ, રોજકા, પરવડી, પોલારપુર થઈ છેલ્લી વાર કુંડળ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હતા, ગણતરી કરતા એવું જોવા મળે છે કે ઓછામાં ઓછું 50 વખત સ્વામિનારાયણ ભગવાન કુંડળ પરમહંસો સાથે આવ્યા હશે. પણ આ છેલ્લામાં છેલ્લી મારા વાલાની પધરામણી છે. હવે ભગવાન મનુષ્ય સ્વરૂપે અંતર્ધાન થવાના છે. મામૈયા પટગરને ઘરે ઉતારો કર્યો. શ્રીને સંતો જેમાં રાત રોકાયા, બીજે દિવસે કુંડળથી ચાલ્યા, કારિયાણી, જિંદાવદર, નિંગાળા થઈ ગઢપુર પધાર્યા અને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. બરોબર આ સમયે મુંબઈ પ્રદેશના ગવર્નર સર માલકમ સાહેબ રાજકોટ પધારેલા. એમણે સ્વામિનારાયણ ભગવાનના જનહિતના, જન સુધારણાના અનેક કાર્યો સાંભળ્યા, અત્યંત પ્રભાવિત થયા. સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે ઉપરા ઉપર 3 પત્રો લખ્યા. પછી તેમની ભાવના પૂરી કરવા મહારાજ ગઢપુરથી ચાલ્યા. વાંકી, આટકોટ, બળદોય, સરદાર, અણિયાળા અને થોરાણા થઈને રાજકોટ પધાર્યા. સાહેબોએ શ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. હાલ જ્યાં રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, તે સ્થળે તંબુઓમાં શિયરી અને સંતોએ ઉતારા કર્યા. બીજે દિવસે શિયરી સર માલકમને મળ્યા. પરસ્પર પ્રશ્નોત્તર થયા. પછી સર માલકમે શિયરી પાસે વરદાન માગતા આવું કહ્યું કે હે સહજાનંદ સ્વામી મહારાજ, અમારું અને અમારા શત્રુઓનું તમામનું ભલું કરજો. તે સાંભળી મહારાજ ખૂબ ખૂબ રાજી થયા. શિક્ષાપત્રીને ભેટ આપી પછી પોતાને ઉતારે પધાર્યા. બીજે દિવસે ચાલતા થયા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાઘડીનો એક છેડો બોરડીના કાંટાએ પકડી લીધો. પછી સ્વામીએ બોરડી સામે જોઈ અને એમ કીધું કે એ બોરડી, તારી છાયામાં કરોડો બ્રહ્માંડના કિંગ રાજા ધીરાજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ પોતે બેઠા, તોય તું સુધરી નહીં. આવી નાવી કોકને વાગે એવી કાંટાળી રહી. અને બાપ પુરુષોત્તમના અનાદિ મહામુક્ત આવું બોલ્યા, એ બોરડીએ 1 સેકન્ડમાં તમામ કાંટા ખેરવી નાખ્યા. બાપ, જોવા જવું હોય તો હજી જોઈ આવજો. આજે પણ એ બોરડી રાજકોટમાં મોજુદ છે. એ બોરડી ઘેઘૂર વૃક્ષ છે અને એકે કાંટો નથી. આજે પણ 200 વર્ષે એ બોરડી ઊભી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ. જો આ દેખાય છે ને આ બોરડી, એ લાઈવ બોરડી છે, કાંટા વિનાની બોરડી. વાલા ભક્તો, આપણામાં ક્રોધ હોય, અભિમાન હોય, મદ હોય, કામ હોય, લોભ હોય, સ્વાદ હોય, ઈર્ષા હોય, આ બધા વાંકા ત્રાહા બાંગા કાંટા કહેવાય. એ ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને વાગે, ભરાય, દુઃખ દે, અપરાધ કરાવે, દ્રોહ કરાવે, બાપા એ કાંટા હવે વહેલી તકે ખેરવી નાખવાની જરૂર છે. પછી મહારાજ રાજકોટથી નીકળી પાડાસણ થઈ ભૂપગઢ પધાર્યા. ત્યાંના હરિભક્તોએ કહ્યું, મહારાજ અમારે બ્રાહ્મણ નથી તેથી મુહૂર્ત જોવામાં મુશ્કેલી થાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે જાઓ હરિભક્તો, સ્વામિનારાયણ નામ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે. અમારું નામ લઈને ઠીક પડે એ તમારા ધર્મમાં આવતા હોય એવા કામ કરી નાખજો. જાઓ. ભગવાન આવું બોલેલા ભૂપગઢમાં. આ પ્રસંગે લેખક ભગવત બળની એક મહત્તા ગાય છે, કે ભગવાન આપણને આવું વરદાન દઈ ગયા છે, જો આપણને એનો મહિમા હોય, ભરોસો હોય, નિષ્ઠા હોય તો સાંભળો.
બહુબલી હે બ્રહ્માંડ મે બલવાન સે બલવાન,
બહુબલી હે બ્રહ્માંડ મે
સબસે બલવાન યહી હૈ,
સબસે બલવાન યહી હૈ,
સબસે બલવાન યહી હૈ,
સબસે બલવાન યહી હૈ,
જિનકા બલ ભગવાન,
જિનકા બલ ભગવાન,
જિનકા બલ ભગવાન,
જિનકા બલ ભગવાન.
બ્રહ્માંડમાં એક એકથી અધિક બળવાળા અનેક બળિયા પુરુષો જીવાત્માઓ છે, પરંતુ સૌથી અધિક બળવાન એ જ છે કે જેનું બાળ ભગવાન સ્વામી નારાયણ ખુદ છે. ભગવાનના ભક્તોએ હંમેશા ભગવાનનું જ બળ રાખવું, બીજા બધા બળ તો દુર્બળ છે, માટે તેનો વિશ્વાસ કરવો નહીં. સર્વોપરી ભગવાન તો સ્વામિનારાયણ મહાપ્રભુ પોતે જ છે, તેથી તેમનું ધ્યાન કરવું, રાત દિવસ તેમનું રટણ કરવું. પ્રગટ શ્રી હરિવર સર્વોપરી છે, તેથી તેમની જે દ્રઢ નિષ્ઠા છે તે પણ સર્વોપરી છે, અર્થાત સૌથી મોટામાં મોટું બળ છે. માટે જેને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા થઈ છે તે સૌથી મહાન મુક્તાત્મા, ભક્તાત્મા, બળિયો જીવ બની ગયો છે. પછી શિયરી ભૂપગઢના હરિભક્તોને આનંદ આપી ત્યાંથી ચાલ્યા તે ભંડારીયા, ભાડલા, દહીસરા, અણિયાળી, કડુકા, મડાળા, ભોંયરા, મોઢુકા, દેવધરી અને સખપર નામના ગામમાં થઈને બધા હરિભક્તોનો ભાવ પૂરો કરતા કરતા ગઢપુર પધાર્યા. બોલો સ્વામિનારાયણ ભગવાન.
બોલો હરે કૃષ્ણ મહારાજ. બાળભક્તો, આજની કથામાં ખૂબ જ સુંદર ગઢડાનો પ્રતિષ્ઠા ઉત્સવ આવ્યો. વાલા મહારાજે ખૂબ જ સુંદર ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. વાલા મહારાજની આપણા પર એટલી અનહદ કરુણા છે વાલા ભક્તો, કે આપણને સહેજે સહેજે આપણે એમની સ્મૃતિ પરાયણ રહી શકીએ અને જગતમાં આપણી બીજે ત્રીજે દોડતી નેત્ર વૃત્તિને સહેજે એમના મૂર્તિ પરાયણ રાખી શકે એ માટે આપણને ગઢપુર, ધોલેરા, વડતાલ વગેરે છ ધામોમાં એમના સ્વરૂપોનું અવલંબન આપણને આપ્યું. વાલા ભક્તો, મંદિરસ્થ જે વાલા મહારાજની મૂર્તિ છે એ મૂર્તિનો તો આપણને ફક્ત દર્શનનો લાભ મળે, પરંતુ એમની સેવાનો લાભ પણ આપણને મળી રહે એવા હેતુથી વાલા ગુરુજીએ આજની જમાનાને માંગને ઓળખી વાલા વાલા ઘનશ્યામ મહારાજ તેમજ રાજાધિરાજના સ્વરૂપો બનાવડાવ્યા અને એ સ્વરૂપો આપ સૌના ઘરે ઘરે બિરાજીને આપ સૌને સુખ આપી રહ્યા છે. આજે વાલા ભક્તો, એ ઘનશ્યામ મહારાજ કે રાજાધિરાજ મહારાજના સ્વરૂપો જે છે એ મંદિરમાં જેમ એક સિંહાસનમાં મહારાજ ઠાઠ માઠ સાથે બિરાજમાન હોય, એમ આપ સૌના ઘરમાં પણ, ઘર મંદિરમાં મહારાજ એક સરસ મજાના સિંહાસનમાં બિરાજમાન થઈ શકે એવા હેતુથી વાલા સંતોએ ખૂબ જ સુંદર મજાનું બે અલગ અલગ સાઇઝમાં સિંહાસન તૈયાર કરાયું છે. તો અત્યારે આપણે એના વિમોચન તરફ જવું છે. હું વાલા સંતોને વિનંતી કરીશ એ સિંહાસનને અત્યારે સ્ટેજ સમક્ષ લાવશે અને એ સિંહાસનના વિમોચન માટે જેમણે આ સિંહાસન બનાવ્યું છે એવા જ નરેન્દ્રભાઈ થાનગઢ મૂર્તિવાળા, જેને આપણે સૌ કોઈ જાણીએ છીએ, એ અત્રે સ્ટેજ પર આવી સિંહાસનમાં બિરાજમાન વાલા વાલા મહારાજનું પૂજન કરશે. વાહ ભાઈ વાહ, વાલા વાલા મહારાજ સરસ મજાના દીવડાની ગાડીમાં સિંહાસન પર બિરાજમાન.
આપણે ધજાથી મહારાજને વધાવું.
સ્વામી પાસે આવશે અને આશીર્વાદનો હાર ગ્રહણ કરશે. હવે આગળ પૂજ્ય અલૌકિક દાસજી સ્વામી.
વાલા ભક્તો, સાગર મહોત્સવમાં આપણે બધા રોજ રોજ ખૂબ આનંદ માણીએ છીએ, વાલા વાલા મહારાજનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. વાલા ગુરુજીની પ્રેરણાથી કુંડળધામમાં આપણે આ સાગર મહોત્સવ માણી રહ્યા છીએ. પૂજ્ય દયાળુ સ્વામી આપણને સાગર સાર જ્ઞાન યજ્ઞનો અદ્ભુત લાભ આપી રહ્યા છે. રોજે રોજ આપણે અલગ અલગ સંસ્થાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન રાખીએ છીએ. આજે પણ આપણે એવો નાનકડો એવો કાર્યક્રમ લેવો છે એ પહેલાં આજે સન્માનનીય વ્યક્તિનું વિશિષ્ટ પૂજન કરવા માટે આમંત્રિત મહેમાન પરમ ભક્ત શ્રી ધીરુભાઈ કોટડિયા સુરત, એમને હું અહીં આહૂત કરીશ. આપ આવશો સ્ટેજ ઉપર. એમના હસ્તે આપણે માનનીય શ્રી ગિરીશભાઈ એચ શાહ સુરતનું સન્માન લેવું છે. વાલા ભક્તો, ધીરુભાઈ રાજકોટ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય છે. એમનો રાજીપો એમણે ખૂબ લીધેલો છે અને ભગવદ્ ભક્ત છે. વાલા ગુરુજી સાથે એમને ખૂબ જ હેત અને નાતો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. એક વાલપના વેણ ઇંગ્લિશમાં તૈયાર થઈ રહ્યું છે, વાલા ગુરુજીએ કરાવ્યું છે, તો એમના હસ્તે આપણે વિમોચન લેવું છે. તો સ્વામી પાસે ધીરુભાઈ ઉભા રહેશે. વાલપના વેણનું નામ ઇંગ્લિશમાં વર્ડ્સ ઓફ અફેક્શન વાલા ગુરુજીએ આપ્યું છે, તો એમનું વિમોચન ધીરુભાઈના હસ્તે એમને ઇંગ્લિશમાં આપણા સંપ્રદાયના ગ્રંથો તૈયાર થાય એવી ખૂબ ભાવના છે. વાલા ગુરુજીને એમણે ઘણીવાર આ પ્રકારે વિનંતી કરી. બોલો ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન. ધીરુભાઈને વિનંતી કરીશ આપની ભાવોર્મી આપવા માટે અહીંયા પોડિયમ પર આપ પધારશો.
પરાત્પર પુરુષોત્તમ નારાયણ, આપણા સર્વે જેમની સામે દ્રષ્ટિ રાખીને અહીંયા બધા બેઠા છીએ એવા વાલા ગુરુજી, વ્યાસાસન ઉપર બિરાજમાન પૂજ્ય સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો, માતાઓ, બહેનો, જય સ્વામિનારાયણ. સ્વામીએ 6.5 વર્ષ પહેલાં શ્રીજી મહારાજની રોજનીશી જેમણે લખી, આધારાન સ્વામીએ એમની કથાની શરૂઆત કરી અને આજે જ્યારે એ કથાની પૂર્ણાહુતિના દિવસ સુધી પહોંચી ગયા છીએ ત્યારે આ એક અતિ 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 અદ્ભુત સત્સંગની અવર્ણનીય ઘટના બનેલી છે. વાલા ભક્તો, એ નંદ સંતોએ જેમને માથે એ દિવસોમાં રહેવાના સારા મકાનો નહોતા, પહેરવા માટે સારા કપડાં નહોતા અને બે ટાઈમ ભોજન પણ નહોતું મળતું, ક્યારેક બબે ચાર દિવસના ઉપવાસ થતા, કાગળો નહોતા મળતા અને આજના જમાનાની જેવી પેનો નહોતી, એ વખતે આપણા નંદ સંતોએ આપણા કલ્યાણને માટે અને આવનારી અનેક પેઢીઓના કલ્યાણને માટે જે મહારાજના લીલા ચરિત્રો લખી રાખ્યા એની આપણે માટે તો કલ્પના પણ અશક્ય છે. ક્યારેક મોકો મળે તો એ જે મૂળ પોથીઓના પાના છે એ તમે જોશો તો ખ્યાલ આવશે, એ લાકડાની ઝાડની તીરખીઓ કાપીને એમાંથી કલમ બનાવી હોય અને એ શાહી બનાવવાના જે ફળો આવે દ્રાક્ષ જેવા એમાંથી શાહી બનાવી હોય અને એક એક અક્ષરે એ જે કલમ છે એ ખડિયામાં બોળતી જવાની ને લખતી જવાની, છતાંય આધારાન સ્વામીનો આવડો મોટો ગ્રંથ એની પોથીના પાના જોશો તમે તો ક્યાંય તમને છેકછાક જોવા નહીં મળે, ક્યાંય લાઈનો વગર એક પણ લાઈન ત્રાસા બાંગી જોવા નહીં મળે, કાના માતરની ભૂલ જોવા નહીં મળે. વિચારો એ મહારાજની અંદર કેવા ઓતપ્રોત થયેલા હશે. તો આમાંથી આ દિવ્ય કથામાંથી આપણે એ જ બોધપાઠ લેવાનો છે કે આપણે પણ મહારાજમાં એવી એકતા વૃત્તિ જોડીએ અને છેલ્લે જે પંક્તિમાં એ સંતો બેઠા છે એની પાછલી પંક્તિમાં જ્યારે આપણી આંખ મીચાય એ દિવસે આપણે પણ ત્યાં ભેગા ભળી જઈએ એવી આજના દિવસે આપણે સંતોને પ્રાર્થના કરીએ કે આપણા ઉપર એવા આશીર્વાદ વરસાવે કે જેથી કરીને આપણી વૃત્તિ પણ છેલ્લે એ ભગવાન સાથે જોડાય અને ત્યાં પહોંચી જઈએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.
ધીરુભાઈને વિનંતી કરીશું ત્યાં આપની ચેર પર આપ બેસો. હવે હું આહુત કરીશ માનનીય આદરણીય ડૉક્ટર શ્રી ગિરીશભાઈ એચ શાહ સુરત, એમનું આજે આપણે વાલા ગુરુજીની પ્રેરણાથી આ વિશિષ્ટ સન્માન લેવાનું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રોજે રોજ આપણે આ વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનથી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને આપણને દિનજનની વિશે દયાવાન થવાની આજ્ઞા કરી છે. આ બધા વિશિષ્ટ વ્યક્તિઓ સમાજમાં રહીને પણ અદ્ભુત સેવા કરી અને વાલા આપણા મહારાજની આજ્ઞા પાળી રહ્યા છે. ગિરીશભાઈ વિશે એમનું સન્માન લેતા પહેલા એમનું સન્માનપત્રનું અહીંથી વાંચન કરું છું. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિત્રામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે સાગર મહોત્સવ, પ્રેરક પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ. સન્માનપત્ર. આદરણીય ડૉક્ટર શ્રી ગિરીશભાઈ એચ શાહ સુરત, ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર નાના મોટા ગરીબ તવંગર અને દરેક જ્ઞાતિ જાતિને સાથે રાખી સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃત્તિઓ કરી કરાવી છે. એવા પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણે નિસહાય દિનજનોની યથાશક્ય સેવા કરવાની આજ્ઞા કરી છે. સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલૈહી. મહારાજ કહે છે, મારા આશ્રિતોએ પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું. શ્રી હરિની આ આજ્ઞા મુજબ દિનજનોની સેવા એ સત્સંગનો એક અવિભાજ્ય ભાગ છે. એટલે જ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સેવાની સરવાણી વહાવતા મહાનુભાવોના સત્કાર્યોની કદર કરી તેમને રાજીપો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના કાર્ય અને સદ્ગુણોની મહેકથી સૌને પ્રેરણા પ્રાપ્ત થાય. આવું જ નોંધનીય સત્કાર્ય કરનાર ડૉક્ટર શ્રી ગિરીશભાઈ એચ શાહનું વિશિષ્ટ સન્માન કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આપ શ્રી સુરતમાં ચામડીના રોગોના નિષ્ણાંત ડૉક્ટર છો, વળી પોતાના મિત્રમંડળ સાથે છાંયડો નામની સંસ્થા ચલાવો છો, જેના દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ તથા સાથે રહેલા સગાવાલાઓને બારે માસ જમવાનું ટિફિન નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે. આ જે છાંયડો નામની સંસ્થા ચાલે છે, એમના દ્વારા હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને દર્દીઓ સાથે આવેલા સગાવાલાઓને પણ બારે માસ જમવાનું ટિફિન નિઃશુલ્ક આપવામાં આવે છે. વળી આ છાંયડો સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને નવા કપડાં, જમવાનું, ભણવાનો સામાન તથા શિયાળામાં ધાબળા વગેરે ઘણી વસ્તુઓનું સપ્રેમ વિતરણ કરવામાં આવે છે, તેમજ ત્યાંના લોકોને વ્યસન છોડાવવા માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે. તેમજ આપ પોતે સુરતની ભરત કેન્સર હોસ્પિટલમાં પણ સમય ફાળવીને સેવા આપો છો. સુરતના ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આદિવાસી વિસ્તારોમાં થતા મેડિકલ કેમ્પમાં પણ અચૂક હાજરી આપીને સેવા બજાવો છો. આપ એવું સમજો છો કે ભગવાને મને આ ધરતી ઉપર સેવા કરવા માટે જ મોકલ્યો છે, એટલે હું મારાથી જેટલી બની શકે તેટલી સેવા કરી લઉં. આપ ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર જેવા હોદ્દા પર રહીને સેવાઓ કરી ચૂક્યા છો. હાલમાં પણ આપ ભરત કેન્સર હોસ્પિટલ, પ્રયોશા પ્રતિષ્ઠાન, છાંયડો જેવી સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છો. આપ સમાજમાં ઘણી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં, હવે એમની વિશેષતા છે વાલા ભક્તો ખાસ જાણવા જેવી, આપ સમાજમાં ઘણી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં સ્વભાવથી ખૂબ જ સરળ રહો છો. આપનું નિર્માનીપણું, વિવેકીતા અને દરેકને મદદરૂપ થવાની ભાવના સૌને સ્પર્શી જાય છે. આપના સદ્ગુણો અને કાર્યોને જોઈને આપના ઉપર ભગવાન સ્વામિનારાયણ તથા આમ સૌ સંતો ભક્તોને ખૂબ જ રાજીપો થઈ રહ્યો છે. આપનું જીવન સદા સુખ શાંતિ અને સેવામય વીતે એવી શુભકામના તથા પ્રભુના ચરણોમાં પ્રાર્થના. સ્વામી જ્ઞાનજીવનદાસ કુંડળધામના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ધજાઓ લહેરાવી આપણે એકવાર ગિરીશભાઈ શાહનું બહુમાન કરીશું. સાથે જ ધીરુભાઈને હું વિનંતી કરીશ, સ્વયંસેવકો ધીરુભાઈ પાસે હાર અને શાલ લાવશે. ગિરીશભાઈનું વિશિષ્ટ સન્માન ધીરુભાઈ કોટડિયાના હસ્તે આપણે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગિરીશભાઈને વિનંતી કરીશ. પૂજ્ય દયાળુ સ્વામી પાસે પધારશે. પૂજ્ય સ્વામી અને ધીરુભાઈના હસ્તે એમને સન્માન પત્ર અર્પણ કરવામાં આવશે. સાથે જ વાલાવાલા મહારાજની માણકી પ્રસાદ એ પણ પૂજ્ય સ્વામી અને ધીરુભાઈના હસ્તે અર્પણ થાય છે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા વાલા ગુરુજીના વાલા માણકી ઉપર બિરાજમાન વાલા મહારાજનું સ્વરૂપ પણ ડૉક્ટર શ્રી ગિરીશભાઈ શાહને અર્પણ થઈ રહ્યું છે. સાથે પ્રસાદ અને પુસ્તક તેમજ નાનકડી એવી ફૂલની પાંખડી રૂપ 1,01,000 ચેક પણ એમને આ સેવા કાર્ય માટે વાલા મહારાજની અને ગુરુજીની પ્રેરણાથી કુંડળ મંદિર તરફથી અર્પણ કરવામાં આવે છે. આપ સ્વીકારશો. વાલા ભક્તો, આપણે આ રોજે રોજ સન્માન પત્રોનું વાંચન કરીએ છીએ, જોઈએ છીએ, તો સમાજમાં લોકોને મદદરૂપ થાય એવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે, આપણે જાણતા હોતા નથી. આ બધા લોકો અનેક લોકોને મદદરૂપ થઈ અને ભગવાનની આજ્ઞા પાળી ભગવાનનો અને મોટા સંતનો રાજીપો પ્રાપ્ત કરે છે. હવે અત્યારના સેશનને આપણે પૂરી કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.